श्रित सकल जीवाति सुखद महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि सुदू विधनियमाचार निरते रपि ब्रह्मेशान प्रमुख सुर संघे सुमहसा मनस्तत्तुर्णम यह प्रसभमपि कुर्वन् स्त्रितावशे नरो भात्यज्ञानाम् दिशतु समतिं मे हरिरसो अतिक्षान्त्यादान्त्या मृदुलवचनाच्छित तर्केश्वर्याद् विलसित नुनाट्याय गुरुवे वसानाय श्वेताम्बरयुगलमावार्दियशसे नमस्तस्मै नित्यम् वांछितार्थ प्रद श्रीमान् विघ्नौघदलन क्षमः श्री गणेश सदा मेस्तु कृष्णवतार श्रिये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेन अवधानेन पठयिष्ये शुभाः कथाः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो श्री सहजानंद स्वामी ने नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो Thank you. श्री काष्ठभंजन देव ओम नमः पार्वती पते
હરિભક્તોના મનમાં એવું રહ્યા કરે છે કે સ્વામી ધૂન કીર્તન ઓછા કરે તો સારું એમ. એટલે આજકાલનું નથી, હું જેટલા વર્ષથી કથા કરું છું એટલા વર્ષથી અનેક વાર મારા આગળ આ સૂચનો આવ્યા છે અને આજ દિવસ સુધી પણ એમને આવ્યા જ કરે છે. ઘણા એમ કહે છે કે તમારે ધૂન કીર્તન બિલકુલ કરવા જ નહીં, કેમ કે ધૂન કીર્તન કોઈ સાંભળવા નથી આવતું, ધૂન કીર્તન તો અમને કરતા આવડે છે. એટલે કાં તો ઓછા કરવા, એમ માપમાં રાખવું. અમને તો બધા એને કથામાં બહુ રસ છે, તમે કથા કરો બસ, એવું હરિભક્તોના હૃદયમાં હોય છે, રહે છે. અને મને કહે છે પણ ખરા કે થોડોક સુધારો કરો તો સારો, પણ સુધારો અશક્ય છે, થાય એવું લાગતું નથી. જ્યારે મારા ધૂન કીર્તન બંધ થઈ જાય પછી હું કથા પણ નહીં કરું, આટલી ધૂન કીર્તન કરું પછી એટલી વાર કથા કરું ત્યારે ઠીક રહે છે. તમે એકલું બોલ 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 કરવાનું કહો અને ભગવાનનું ભજન કરવા ન દો તો કાંઈ મજા ન આવે. તમે ધૂન કીર્તન એટલે એમ ઠીક એમ મામલી વસ્તુ સમજો છો અને હું અહીંથી ગડબાન હોલા મારું એને બહુ મહત્વ આપો છો. ખરેખર ગેરસમજણ તમારી છે, મારી નથી. હું તો એમ માનું છું કે જો થાય તો 12-12 કલાક 24-24 કલાક તમે હરિનામ સંકીર્તનમાં ડૂબે રહો. કેમ? તો કે કરવાનું જ એ છે, જે કરવાનું છે એ સમજાણું નથી. ને કે કથા વધારે કરો, કથા વધારે કરી નહીં તમે વધારે જ લઈ જવાનું નથી ખબર જ મને. પણ જેટલું તમને આયા ભગવાનનું નામ લેવડાવ્યું, જેટલું ધ્યાન કરાવડાવ્યું, જેટલું તમને ગવડાવ્યું હરિકીર્તન, એટલું તમારે બેલેન્સ થઈ ગયું બસ, એટલું તમારે નામે લખાઈ ગયું, ઇતના તમારે નામ કરી દયા. બાકી ખબર છે કે અહીંથી ઉપદેશ દઈએ તો તમને અહીંથી ઉભા થાવ એટલે ખંખરવાના જ છો, એ કઈ હારે નહીં આવે. નહીતર તો તમે ઘણી પારાયણો સાંભળી લીધી, ઘણી વખત ઉપદેશ સાંભળી લીધો, ક્યાં સુધારો થયો? થયો તો કેટલો થયો? થયો તો કેટલો થયો? તમે કહો છો કે અમારે જાણવું છે, અમારે જાણવું છે, અમારે જાણવું છે. તમે અમને જણાવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે સહજાનંદ સહજાનંદ કરીએ, અમે જાણવાનું શું છે? આ તો જાણ્યા પછીનું છે. જાણવું છે, જાણવું છે, જાણવું છે. તમે બોલ્યા કરો, અમારે સાંભળવું છે, સાંભળવું છે. પણ કેટલું તમારે સાંભળવું છે અને શું તમે સાંભળવા માંગો છો એ મને હજી નથી સમજાતું. હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાંભળાવું એ ઓછું લાગે છે? સ્વામિનારાયણ એટલે તમને આમ એમાં શું દેખાય છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે કાંઈ નહીં એમ ખબર નહીં. અને તમે કહેશો કે આવું કેમ? આ ફરિયાદ તો ધૂન નહીં કરવાની ફરિયાદ તો મહારાજ વખતે આવતી, ભગવાન નહીં પણ ઘણા કહેતા હતા કે તમે ધૂન બહુ ન કરો. શ્રીજી મહારાજ ધૂન બોલતા હતા, ઊભા થઈને બોલાવવા માટે ધૂન ભગવાનની એવી ટેવ હતી. સત્સંગી જીવનમાં પણ તૃતીય પ્રકરણમાં અન્નકૂટ મહોત્સવ પ્રસંગે મહારાજ મંડપમાં ઊભા રહીને ધૂન બોલાવે છે, પોતે વર્ણન છે. હરિચરિતામૃત સાગરમાં તો અનેક વાર લખ્યું છે કે મહારાજે ધૂન કરાવી પોતે ઊભા થઈને. પછી એમાં તો એવું લખ્યું કે શ્રીજી મહારાજને કોઈ એમ કહેવા આવે કે ધૂન ઓછી કરો એટલે શ્રીજી મહારાજ તેથી ડબલ કરે. એને ધૂન બોલવા માંડે બોલવા માંડે તો ક્યારેક ક્યારેક મહારાજ 6 કલાક ને ક્યારેક લાગટ 12 કલાક ધૂન બોલે, કે કોઈને ઊભું નહીં થવાનું, ખાવાય નહીં જવાનું, પીવાય નહીં જવાનું, બંને જ ન કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. પછી એ સભાવાળાનું જે થતું હોય એ ખરું, એ તો ભગવાન હતા. જો કે મસ્ત જાતિ મહારાજની ઈચ્છા આવે મોચરે, સમજાતું નથી ને એટલે અયોગ્ય લાગે છે. સમજાય જશે પછી અયોગ્ય નહીં લાગે, પછી સારું લાગશે. જયારે નવો નવો સત્સંગ થાય, આપણે બહુ શાસ્ત્ર વાંચ્યા નથી, લાજુ ભજન કર્યું નથી, બહુ ઊંડા સમજણમાં ઉતર્યા નથી, એટલે મનમાં ધૂન કીર્તનમાં પ્રીતિ ન થાય, ઓછી થાય, બરાબર છે. અને એવું પણ રહે કે તો આપણે પણ કરી શકીએ એવું છે, પણ કરવાનું જે છે ને એ આ જ છે, ધૂન કીર્તન જ છે. હા, હું તો એમ માનું છું કે બને તો નકરા ધૂન કીર્તન જ કરવા, એમ હાથ હાથ દિવસની ધૂન પારાયણ ગોઠવી, હવે તો એવું કંઈક કરવું પડશે. શું છે કે હાથ દિવસની ધૂન પારાયણ એટલે સવારે 3 કલાક ધૂન ને બપોર પછી 3 કલાક ધૂન, એટલે ધૂન પારાયણ, બીજું ધૂન સપ્તાહ. ખરેખર જરૂર છે આની, શાંતિ થવા માટે. ઠીક છે, ઈચ્છા રહ્યા કરે કે ઉપદેશ અમને આપો, અમને જણાવો, અમને સમજાવો, પણ વિનંતી સાથોસાથ એટલી છે કે જે સમજાવવામાં આવે છે એ સમજેલું મનન કરીને તમારે સાચવવું જોઈએ, અને પછી એ પ્રમાણે જીવન બદલવું જોઈએ. જીવનમાં ફેરફાર કાંઈ ન કરીએ, અને કયા કરીએ કે તમે કથા જ કીધા કરો અમને, ફેરફાર પણ થવો જરૂરી છે. અને બહુ તપાસીને જોયું તો અનુષ્ઠાન તો કોઈને પસંદ જ નથી, એમ એ કે એ નહીં એ નહીં, અને અહીંયા અનુષ્ઠાન હાલતું હોય તો એ ઘણા મંદિરમાં બેસે છે, અહીં શું છે ઉપડો, એટલે એમાં મુજારો થાય છે. અને એટલે જ બતાવે છે કે આપણને જે વસ્તુ કરવી જોઈએ, જે વસ્તુનું જે મહત્વ છે એ મહત્વ ધ્યાનમાં આવ્યું નથી. તો ભક્તો, ધૂન કીર્તન જ્યારે કરવામાં આવે છે, જ્યારે થતા હોય છે, ત્યારે બરાબર ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખી, આંખો બંધ કરી અને મૂર્તિમાં લીન થઈ જાઓ, મૂર્તિમય બની જાઓ, ભગવાનમય થઈ જાઓ, બધું ભૂલી જાઓ, એકાગ્રતા સાધો, ધ્યાન ધરો, અભ્યાસ કરો, કંઈક સિદ્ધિ થશે. એવું નહીં માનો કે ક્યારે બંધ કરે, ઘણા વાગી ગયા, ક્યારે બંધ કરે, ક્યારે કથા શરૂ થાય, ક્યારે, એવું નહીં માનો. એવા બધા સંકલ્પ બંધ કરીને બસ ભગવાનનું ધ્યાન જ ધરવા માંડો ને ધૂન કીર્તન વખતે. કેટલો સમય ગયો અને શું કરવા પરવા કરો છો? ભગવાનનું નામ સંકીર્તન થાય, ભગવાનમાં મન રાખીને, તો તમારે સમજવું જોઈએ કે આપણે અમૃત પાન કરીએ છીએ. અને બીજી ત્રીજી જગતની વાતોનું ભેળસેળ ને બીજું ત્રીજું થતું હોય તો સમજવું, મમરા ખાઈ છે, મમરા એ મોળા ગળ્યા નહીં, તો આમાં કંટાળો ન આવે ધૂન ભજનમાં. ઘણા માણસો ને એવો સ્વભાવ પડી જાય છે, કેવો, કે બસ સૂચ જ કરવું એમ, પણ એવું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે રસોઈ કરી અને જમ્યા નહીં તો એનો અર્થ શું? એમ આપણે શાસ્ત્રો વાંચીને કથા કરીને તો જાણવાનું છે ને, જાણ્યા પછી એ આચરણમાં ઉતાર્યું નહીં તો પછી એનો અર્થ શું છે? રસોઈ બનાવીને ભોજન કર્યું નહીં, કથા વાર્તા કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યું, પછી એમાં વૃત્તિ આપણી આપણે રાખી નહીં, અને એનો આદર કર્યો નહીં, અભ્યાસ કર્યો નહીં, ને વૃત્તિ રાખવાનો પ્રસંગ આવે, ને ધૂન કીર્તનમાં વૃત્તિ રખાય છે પ્રેમથી, એવી બીજામાં નથી રખાતી, અને એ પ્રસંગ પણ આપણને બરોબર લાગતો નથી કે આ બરોબર નથી, એમ ઠીક નથી. તો દરેક ભક્તો, ધૂન કીર્તન વખતે તમે જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખશો તો તમને ધૂન અને કીર્તન કંટાળાજનક નહીં લાગે, એમ મારો કહેવાનો અર્થ. ધૂન કીર્તન વખતે તમે આંખો ઉઘાડી રાખીને ચારેક ઓર જોયા કરો છો, અને ભગવાનને તો જરાય નિરખતા નથી હૃદયમાં, એટલે જ ધૂન કીર્તન કંટાળારૂપ લાગે છે, અને એટલે જ ધૂન કીર્તન વધારે પડતા લાગે છે. સ્વાદ ચાખ્યો નથી ને એટલે, એકવાર સ્વાદ ચખાઈ જાય તો એ વધારે નહીં લાગે, પછી એ ધૂન કીર્તન ઓછા લાગશે. પેલો નહીં, એક જણો એક કોઈને ઘરે મહેમાન થયો હતો, ઘરધણી શેરો પીરસવા આવ્યો હતો કે ના મને મિષ્ટાન બહુ નથી ભાવતું. ના ના લ્યો ને, કે તમે ક્યાં વારે વારે આવો છો, ખાવ ને, કે ના ના બહુ એવું હોય લીંબુ જેટલો શેરો દો, પછી લીંબુ જેટલો આપ્યો, પણ ખાધો તો મીઠો બહુ લાગ્યો સમજે. હા પછી બોલો આપ્યો નહીં ના પડી, એટલે એટલે આને રહેવાનું નહીં મહેમાન, એટલે ગરધણીને કે તમારે અહીંયા આવડે આવડે જ લીંબુ થાય, કે આવડે આવડે જ લીંબુ થાય. ગરધણી કે લીંબુ કેવડા હોય, કે હું કેવડા હોય, આવો અમારી ભણીએ, કે તરબૂજ તરબૂજ જેવડા લીંબુ બતાવો, કે ગરધણી કે મૂર્ખ ના જામ તરબૂજ જેવડા લીંબુ તારા બાપ ક્યાંય હોય નહીં, તારે શીરો ખાવો હોય તો બોલ લઈ આવી દો. પેલા એને નતો એમ કે નહીં એમ, પણ ખાધો તારે મીઠો બહુ લાગ્યો એમ. ધૂન કીર્તન આપણને પેલા છે તે એમ થાય કે બહુ નહીં, જરાક લીંબુ જેટલા જ પીરસો એમ, ખ્યાલ આવે તમે? પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને જો ધૂન કીર્તન કરવા લાગીએ ને તો ઓલાને શેરો મીઠો લાગ્યો હોય મીઠો લાગ્યો, અને પછી તમે એમ કહો કે આવડે લીંબુ થાય. ભગવાનની મૂર્તિમાં રાખીને જો થતું હોય તો મીઠું લાગે, નહીતર મીઠું ના લાગે. આ એવું છે, નહીતર તો એમ લાગે કે સમય બગડે છે. હા આ તો આપણે તો ભગવાનના ભક્ત બધા ભેગા થયા છીએ, બાકી અહીં કોઈ બીજા તાનવાળો ભેગો થયો ને તો એમ થાય કે આટલા બધા માણસોને ત્રણ ત્રણ કલાક બિહારી રાખીને દેશની બરબાદી શા માટે. ખબર એ તો એવી રીતનું શીખે, અને એને એ ખબર ન પડે કે આ કાંઈક આધ્યાત્મિક સાધના છે, એ કાંઈ નહીં. એને તેવું જ લાગે કે આ બધું ખરાબ છે એમ, આવું બધું એમ. એને આ દિશાનું કોઈ ભાન કે જ્ઞાન હોય નહીં, એટલા માટે માટે ભગવાનના ભક્તો ધૂન કીર્તન વખતે ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર બને, કોશિશ કરે, બધું ભૂલવાની મહેનત કરે, એક મૂર્તિ સિવાય કાંઈ હૃદયમાં ન રહે એવી રીતે એ ખરેખર મહેનત કરે. હવે હરિગીતામાં આપણે આગળ વધીએ. ભગવાન માતાને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવે છે. વૈરાગ બે રીતે ઉત્પન્ન થાય એ આપણે ગત દિને સાંભળી ગયા, એક ક્ષય દર્શનાત એવમ દોષ દ્રષ્ટ્યા. જગત નાશવંત છે એવું તમે જોઈ શકો, ચાર પ્રકારના પ્રલયને તમે સમજી શકો, અને એમાંથી તમે બધું લગાવી શકો કે શરીર સંબંધી ધન માલ મિલકત સર્વસ્વ નાશવંત છે, હતું નહીં, હશે નહીં, રહેશે નહીં, બધું દગાબાજ છે, તો એમાંથી પ્રીતિ તૂટી જાય તો વૈરાગ કહેવાય. બીજી બાબતમાં ભગવાને એમ સમજાવ્યું કે આ જગતમાં જે દુઃખ છે એ દુઃખને તમે જોઈ શકો તો તમે વૈરાગ થાય. હવે દુઃખનું ભગવાન વર્ણન કરે છે, કેવું દુઃખ છે તો કે એની કોઈ વાત નહીં. એવું જીવ ખરાબ માણસના સંગ દ્વારા, અસત્પુરુષના સંગ દ્વારા પાપી બને છે. એને દેહ ને દેહના સંબંધીમાં અહમ અને મમત્વ થાય છે, અને ત્યાર પછી ધીમે 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 તે કેવો બને છે વર્ણન કાલે સાંભળ્યું છે આપણે, અને પછી એનું મૃત્યુ થાય છે. તમામ પ્રકારના પાપ કરે છે, ન ખાવાનું ખાય છે, ન જોવાનું જોવે છે, અને બધોદ્દરને નિર્લજ બની જાય છે. અને આવી રીતે મહાપાપ કરતો કરતો એ માણસ અંતે મરે છે. જ્યારે એનો અંતકાળ આવે છે ત્યારે એને યમદૂત લેવા આવે છે. આખી જિંદગીમાં કોઈ કામ સારું કર્યું નથી, એનાથી થઈ શક્યું જ નથી એમ. આખી જિંદગી જીવો એ રીતનું પાપમય જગતને સાચું માની અને પોતે અતિશય હેરાન થયો છે, દુઃખી થયો છે, પારાવાર સંસાર અપારમાં એણે જે કમાણી કરી છે એ બધી પાપરૂપ કમાણી એને અંત વખતે આડી આવે છે, છેલ્લે દેખાય છે. કુટુંબીઓનું પોષણ કરવા માટે એ રળ રળ કર્યો છે, રાત્રિ દિવસ રળ્યો, પણ કેવળ સંબંધીઓને સાચા માની અને એને રાજી કરવા માટે. આ લોકનું કરવામાં પરલોકનું તમામ વિસરી ગયો છે. અહીંયા પ્રાયઃ યમદંડ જેવું વર્ણન આવે છે, પણ સંસ્કૃત ભાષામાંથી યમદંડ ગ્રંથને ગુજરાતીમાં સ્વામીએ લખ્યો છે. ભગવાન કહે છે કે માં, એને ધન મેળવવા માટે બહુ પ્રયાસ કરીને બહુ પાપ કર્યું. ઇતસ તત ઉપાનીય એન કેનાપી પાપ મનાય, અહીંથી તહીંથી ગમે તે પ્રકારે પૈસા ભેગા કરવા છે. પછી એમાં પાપ થાય છે કે દ્રોહ થાય છે કે ન્યાય થાય છે, ઘણું અજુગતું થાય છે, એ કંઈ જોવાનું નહીં. બસ મેળવો, રળો બસ. આ સંસારમાં તમે જોજો, આ સિવાય કાંઈ હોય તો મને કહેજો. આ જ છે. અને આ એકાબીજીનું જોઈ જોઈ અને જીવને વધારે પડતું હૃદયમાં વસે છે, તાન ચડે છે. ભક્તિના માર્ગમાં એવું થતું નથી. સંસારમાં રળવાનો વાદ બહુ લે છે લોકો, ભાઈઓ ભાઈઓમાં, સંબંધીઓમાં, કાકા મામાના છોકરામાં, કે એ તો કેટલું બધું રળ્યા, આપણે રળ્યા નથી, ઓ કેટલું રળ્યા, આને તો આટલું થઈ ગયું, આટલું કમાઈ ગયા, આ છે તે છે, બહુ ચાલે એવું બધું. ભોજા ભગતનું એક પદ અહીંયા થોડુંક આપણે ટાંક્યા જેવું ખરું, એમ એને બહુ જબરદસ્ત લખ્યું છે. મૂર્ખો રળી રળી કમાણો રે માથે, મેલશે મોટો પાણો રે. મૂર્ખો રળી રળી ને કમાણો રે માથે, મેલશે મોટો પાણો. મૂર્ખો રળી રળી એ કમાણો રે માથે, મેલશે મોટો પાણો. ધજ કહેવાણો ધાય ધૂતી ને ધના કે દો મોટે ધજ કહેવાણો. પુણ્યને નામે પાયન વાવર્યો, પુણ્યને નામે પાયન વાવર્યો, અધવચ થી લૂંટાણો રે મૂર્ખ. આ ભોજા ભગત ના ચાપખા છે, એને આવું બહુ જગત ને ફટકાર્યું છે. આગળ લખે છે, અરે ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, ઓન નહીં આવે સાથે એક દાણો. મશાન ની રાખ માં રોળાઈ ગયા, કંઈક રંક ને કોણ રાણો. કાંઈક મરી ગયા છે, પાપ કરી કરી રાખ માં રોળાઈ ચુક્યા છે. અરે મંદિર માલિયા મેલી કરીને, નીચે જઈ ઠેરાણો. અને બાળવા લઈ જાય ત્યારે તો હાથમી માળે ન ઝળગાવે, આપણે સમજી શકીએ એમ. મંદિર માલિયા મેલી કરીને ઉઠાયો એસી રૂમ માંથી, હોય ને લાકડા કોઈને દયા કરી, નીચે જઈ ઠેરાણો. ભોજો ભગત કહે મુવા પછે, જીવ ઘણો ઘણો પસ્તાણો. પછી બિચારો બહુ પસ્તાણો, હવે હું કરવું પડે, હવે હું કરવું, મરાઈ ગયા તો. આમ નામ વર્ષો કાઢી નાખ્યા. આપણે ઘણાને કહીએ કે તમે મંદિર એકવાર દર્શને થાવ, પણ સ્વામી કંઈથી આવે કે? તમારે તો વાત જ કરવી છે ને. કેટલી બધી ઝંઝટમાં અમે પડ્યા છીએ, બહુ સારું કર્યું પડ્યા છે કે બહુ પડ્યા છીએ, ઝાઝા પડ્યા છે, નથી હવે એવું. પણ તમે અહીંથી નીકળો છો ને ભાઈ, અહીંથી નીકળીએ છીએ તો બીજો રસ્તો નથી, તારે કંઈથી નીકળવું? અહીંથી નીકળીએ ને, પણ તમે અહીંથી નીકળો છો તો જરાક આવતા હો તો પણ એટલી બધી આમ વાત કરો છો તમે, તમને મારે શું કેવું એમ? કઈ નહીં તો બીજું શું કેવાનું હોય એમ? નહીં સમજાય એને, હમણાં નહીં સમજાય, લાંબો થઈને પડશે ને તારે સમજાય કે આ બધા વર્ષો કઈ રીતે મેં કાઢ્યા એમ, કોના માટે કાઢ્યા, કેવી રીતનું જીવો, આ બધું શું થયું એમ. મોત સામે દેખાય ને તે દી ધ્રુજવા માંડશે ઉડાય, કારણ કે તૈયારી તો કોઈ કરી જ નહોતી ને એને, અમારી વાત તો કાને ધરી જ નહોતી. બોલો, તાન બીજું છે ને એટલે સમજાય તો બેડો પાર થઈ જાય. આગે કહે છે, મૂર્ખો માની રહ્યો મારું રે એમ આમ કઈ નથી તારું. સાગર જની ચોકી કરતા હર તું નિરખારું, સાગર જની ચોકી કરતા હર તું નિરખારું. ચૌદ ચોકડી રાજ ચાલુ ગયું ઓલું રાવણ દીપ વાળું, રે મૂર્ખ ગામડાના એક અભણ માણસ એ પણ કૃતિ કેટલી સરસ લખી છે, એની દ્રષ્ટિ કેટલી ઊંચે પહોંચી છે એમ કે વયું ગયું ભાઈ એનું વયું ગયું એમ. હવેની પંક્તિ એને બહુ સરસ લખી છે, કહે છે, અરે દુઃખ ને અરે દુઃખ ને તો કોઈ દેખે નહીં, અન સુખ લાગે સારું, સુખ સારું લાગે છે પણ વેલા, અરે વેલા વેલા ની છાંયડી તારી, અરે વળી જાશે વારું. વેલા વેલા ની છાંયડી છે ભાઈ, આજ છે ને કાલ નથી, તું નહીં રે માટે હરી ભજી લે. હરી ભજન માં હેત જ રાખો, સ્મરણ કરો સારું, ભોજો ભગત કહે રાખો હૃદય માં, હૃદય માં રાખો પ્રભુ ભજન પ્યારું. પરમાત્મા નું ભજન તમે હૃદય માં રાખો એ તમારે કામ નું છે, નહીતર વયા જવાના છે ભાઈ, બધાય વયા ગયા ને આપણે જવાના છે. ભગવાન માતાને કહે છે કે અંતકાલે લભંતે તે કૃષ્ણ ભૂરિતરમ સતી, અંતકાલ જયારે આવે ને ત્યારે ભયંકર દુઃખ પામે છે, ભયંકર ભૂરિતરમ કૃષ્ણ, એમ થોડુંક નહીં તો ભૂગા ઘટના કહ્યું, જાજુ દુઃખ આવે છે. માટે જેને જો સમજાતું હોય તો એને હરિભજન કરી લેવું જોઈએ. કહેવાનો ભાવ આટલો, યમદૂતા સદા આંતિ નેતુમ તાન અતિ નિર્દયા, અંતકાલે જયારે એ હૂતો હોય, પલંગમાં પડ્યો હોય કે હેઠે પીડ્યો હોય કે ગમે ત્યાં પીડ્યો હોય, પછી બાબો એવું હોય તો દવાખાનામાં દાખલ કર્યો હોય, અને જયારે ડોક્ટરો આવે અને એની નાળ જોવે તપાસ કરે, પછી ડોક્ટર એમ કે એમના નજીકના સંબંધી કોણ છે, એટલે કે છે કે આ ભાઈ આ હા હા જરા આ બાજુ, આ તો કોઈ ડોક્ટર બોલાવે, ડોક્ટર તપાસ કરીને રૂમ બહાર નીકળી જાય, પછી બહારથી કોકને મોકલે કે એના નજીકના હોય ને બોલે લો, હા તો પેલી સિસ્ટર હોય કે કોઈક નજીકનો હોય ને પટાવળ હોય કે આમાં કોણ ભાઈના નજીકના, તો કે હું આઈન કરાવો ને સાહેબ બોલાવે છે, ત્યાં જાય શું છે, તો કે હવે તમારે અહીં રાખવાય તો રાખો ને ઘેરે લઈ જવાય, ઘેરે લઈ જાઓ, કા
તો કાંઈ રાખશો, ઘરે રાખશો, અને ઠાકોર જે રાખવા નથી. હવે પૂરું થવા આવ્યું છે. બોલો, માંદો માણસ સૂતો હોય ને, એની નજર જાય કે બોલાવ્યા ખરા એમ. પછી ડોક્ટરે વાત કરી હોય ને, પછી ઓલો બહાર થી અંદર આવે ને, એટલે ઓલો માંદો છે ને, ઓલો અંદર આવ્યો હોય ને, એની સામું જોવે ત્યારે ઓલો છે ને મોઢું હાવ પડી ગયેલું હોય ને, એને જોવે એટલે એને ખબર પડે કે આપણું કઈક ખરાબ કીધું છે.
પછી માંદો પૂછે તો ખરો, શું ડોક્ટર સાહેબે કીધું? કઈ નહીં,
કઈ નથી કીધું, સારું થઈ જશે એમ કીધું છે. એમ કીધું છે, સારું થઈ જાય. પણ સમજે ખરો કે હવે જવાનું થઈ જાય છે એમ થોડા વખતમાં. ને ત્યારે એને પેટમાં બિચારાને ફડ ફડ થાય. અને એ એની અંતિમ ઘડીઓ જે ગણાતી હોય એ તો મરનારો એક જાણે, બાકીને કોઈને સમજાય એવું નથી. અત્યારે આપણે શાંતિથી અહીં બેઠા છીએ, એમાં મરણની વાતું થાય ખાલી, પણ એ સમજાય નહીં, કારણ કે અનુભવવાની ચીજ છે. આમાં લખ્યું કે યમદૂતા તદા યાંતિ, ભગવાન કહે છે કે માં ત્યારે યમદૂત આવે છે, લેવા આવે છે. નેતુમ તાન અતિ નિર્દય, અતિ નિર્દય છે આ યમદૂતો તો, એને દયા બયા નથી બિલકુલ, જરા પણ નહીં. કેવા છે? વક્રતુંડા, વાંકા મોઢાળા, વિકરાળ, આ પાશ હસતા આત્મા મોટા દોરડા છે. ભયંકર સમીક્ષણા, હા એની દ્રષ્ટિ તો ભોગાકાઢ ના કેવી છે, તીક્ષણ. જીવની સામું જોવે તો જીવ રાડી નાખવા માંડે, મરી ગયો એમ. એ મરવા પીડ્યો હોય ને એને દેખાય પછી ભાઈ એ બધું તો આવે, પણ રીહ ના પીરે આવે છો કે તારા ભોગા કાઢ નાખી, સોડા કાઢ નાખી, હે કે તે કઈ કર્યું નથી. બહુ ખોટું જીવો, બહુ ખોટું જીવો, હાવ નકામું જીવો. તેશામ વિક્ષણ માત્રેણ તે તુટ્યંત દેહ બંધના, એમના યમદૂતના નજરમાં જે આ જીવ આવે એમની દ્રષ્ટિ માત્ર થી જ એમના બધા બંધન તૂટવા માંડે શરીરના. સંસ્ત્રાસ્તા વેપમાનાંગા જાયંતે યતિ વિક્લવાહા, શરીર ધ્રુજવા માંડે છે, આમ ત્રાસ પામી જાય છે અને અતિ વિકળ થઈ જાય છે જીવ બિચારો, દુખી દુખી થઈ. એટલે હું ખાસ ભલામણ કરું કે કોઈનો અંતિમ કાળ હોય ને તો તમારે ખાસ ઉભો રહીને જોવું, મારી ખાસ ભલામણ. તાત્વિકતાથી નિરીક્ષણ કરવું કે કઈ રીતે શરીર છૂટે છે, એની કેવી પરિસ્થિતિ થાય છે, આ ખાસ જોવું. કારણ કે આપણે એ રસ્તે જવાનું છે. કોઈક માર્ગે થઈને આપણે ફરી વાર જવાનું હોય, આપણે ત્યાં નીકળીને આપણને ખબર હોય કે આપણે પાછા વળતા આવવાનું છે, તો આપણે બરોબર ધ્યાન રાખીએ આ ગલી, આ વળાંક, આ આ ડેરી, આવડો આ થાંભલો, અહીં ત્યાં અમે કા, તો કે પછી આપણે આવવાનું ખરું ને અહીં. એટલે એમ કોક મરતું હોય ને ત્યારે આપણે ધ્યાન રાખવું, આ ડસ ગુમાયું, માથું ઊંચું થયું, એ હવે આમ જોયું તેમ જોયું, કા તો કે આપણે ત્યાં જવાનું છે, એટલે ખબર પડે આપણને કેમ થાય એમ. બહુ બહુ કપરી વેળા છે ભાઈ, શાસ્ત્રમાં કહી છે અને મનાય એવી પણ છે, અને આપણે ઘણી જગ્યાએ જોઈ પણ હોય ઘણાએ, ઘરમાં બધા મરતા જ હોય જ છે, સગાવાલા, મા બાપ, ગમે તે આપણે ગમે ત્યાં ગયા હોય તો આપણે જોયું પણ હોય, ખાસ કરીને બધાએ શબ પણ જોયા હોય, મડદા બાળતા જોયા હોય, બાંધતા જોયા હોય, લઈ જતા જોયા હોય, એની પછવાડે રોતા હોય એ પણ જોયું હોય, ચલો ગયો પછી ક્યારે આવ્યો નથી એ પણ ખબર હોય, સમાચાર પણ કોઈ દિવસ લખે નહીં, પત્ર પણ લખે નહીં, ટેલિફોન ના કરે, ક્યાંય પહોંચ્યો છો એમ, સમાચાર કઈ હોય કેજો, બધું બરાબર ચાલે છે ને, કઈ નહીં, ગયા ઈ ગયા. શું કુદરતે દુનિયા રચી છે, અતિ આશ્ચર્યકારી જગત રચ્યો છો. અહીં જીવે ત્યાં જીવે, જાય પછી જાય, જાય જ બસ, કઈ સમાચાર નહીં એમ, ક્યાં ગયા છે કોને ખબર. એકાદો કાગળ લખતા હોય તો અહીં છું, આટલે પોગ્યો છું, જાત્રાએ જાય ત્યારે લખે, હા આટલામી તારીખે અમે બદ્રીનારાયણ હતા, પછી ત્યાંથી આ તારીખની સવારે નીકળ્યા, અને પછી ત્યાંથી અહીં થઈને અમે આવેલા, તે અહીંથી જાય પછી કાંઈ સમાચાર નહીં. કોઈ થી અપાય એમ નથી. ગયા એટલે ગયા, બસ ગયા. વેપ માંગનાંગા શરીર ધ્રુજે છે, મરનાર માણસની આંખમાં આંસુડા પડે છે. મેં તો એક માણસને અંતિમ અવસ્થામાં જોયો હતો, કારણ તે દિવસે મારી ઉંમર તો બહુ નહીં હોય લગભગ, પણ મને એ ચિત્ર યાદ છે. ને તમે કહેતા હો તમારી આગળ રજૂ કરું, રોજ ચિત્ર યાદ છે. માણસ મરવા પડ્યો હતો, એને ઘરમાં ખાટલામાં સુવાડેલો અને ખુદને બી ખબર પડી ગયેલી કે હવે હું મરી જવાનો છું. પોતે પડેલા, કપડા જાજા પહેરાય એવું નહોતું એટલે ફરતે ધોતી વીંટાળી રાખેલું, આંખમાં ચીપડા અને આંસુ પડે. એક દીકરો એનો બાર હતો પ્રદેશમાં, એને તાત્કાલિક ફોન કરવાનું કીધું કે એને જલ્દી ફોન કરો. ફોન તો કઈથી કરવો, તો કે ટપાલ લખો. પછી ટપાલ લખવા માટે રાત્રે 10 વાગે ટપાલ ગોતવા માંડ્યા, તો ઘરમાં ટપાલ ફૂટી ગયેલી, ખરા થઈ ગઈ, તો ટપાલ જડી નહીં. પછી ઓલા છોકરા જઈને કે બાપા ટપાલ જડતી નથી, ત્યારે કહે છે મોત આવે તો ટપાલ થોડી જડે કે, એટલે હું તો એમ બોલ કે મોત આવે તાર ટપાલ કાંઈ જડતી છે કે, શું કરશું તાર કાંઈ નહીં, હું હીરો બીજું હું. પછી ગમે ત્યાંથી લાખીને કઈ સમાચાર આપીને પોગાડ્યા. બીજા દિવસે સવાર થઈ તો એ વખતે એમની દીકરી, હા એને સમાચાર મળેલા કે પૂજ્ય પિતાશ્રીને સખત બીમારી છે અને તમે જલ્દી આવી જાઓ, એટલે એની દીકરી 2 ભાણિયા લઈ અને આવી. એ ભાણિયો થોડોક મોટો હાલે એવો, અને એક ભાણાને કાંખમાં તેડેલો, અને એ સીધા પધાર્યા. એટલે ઠેલી આમ ઘરની બહાર મૂકી, ત્યાં તો એક સભ્ય ઘરના દોડતા દોડતા જઈને કે બાપા બાપા બેન આવી. એમ દોહાનો અંતિમ કાળ હતો એટલે બેન આવી એમ કીધું, પણ ડોહાની આંખમાંથી આંસુડાની ધાર. ત્યાં તો આણીકર બહાર વાંસરીમાં બધા આમ શોક વાળા મોઢે બેઠેલા, એને જોઈ અને બેન જે આવ્યા હતા ને એને બહાર થી પોક મૂકી, અને એ બહાર થી પોક મૂકી ને ઘરમાં ઘૂસ્યા, ને જઈને એના બાપાને પગ પકડીને કે બાપા હું આવી. રડતા રડતા એના બાપા કે તું આવી બેઠા, હવે હું રહું એમ નથી, શું કરીશું બે કહો. એક આ મરણ અવસ્થા છે, આ તો મેં જોયેલી, એ તમને બતાવું છું. પછી એ માંદો માણસ ખાટલામાં સૂતો હતો, એ રડવા માંડ્યો જોર જોરથી. આ બેન પણ જોર જોરથી રડવા માંડ્યા. ઓલો કાંખમાંથી તેડીને છોકરો હેઠો મૂક્યો હતો ને, એને બધા કરતા ફૂલ રેડિયો ચાલુ કર્યો, એ તો બહુ રોવા માંડ્યો. એની બાને રોતી ફાળે, હા તે મોટો ભાણિયો પડખે ઉભો હતો, એ રોવા માંડ્યો. એ બોલે હુતા હુતા કે બેટા તું 2 ભાણિયા લાવી, તો કે આર્યા આર્યા આની કરાય આની કરાય. એટલે દાદાને મોઢું બતાવ્યું કે હવે પાછા મોઢું બતાવે. વળી પાછો હુતા માણસે ફરીને પૂછ્યું કે ભાણી ન થાવી, તો કે બાપા બધા ક્યાંથી આવી, સીઝન નું કામ છે, ભાણીને એકને જ ઘેરે કામ કરવા રહેવું જોઈએ ને, તો કે હારું. અને એ વખતે બધા રડે ત્યારે આપણને એમ થાય કે આહા આ માર્ગ કેવો છે. અને ઠાકોરજીએ ગોઠવું એવું કે છેલ્લે ખબર પડે કે આવો છે. ઘણાને વચ્ચે ક્યારેક ક્યારેક સમજાવી દેશ ભગવાન કે આવું હોય આવો, પણ ખબર નહીં જીવને માયાના એટલા બધા મોહના પડ લાગે છે કે પાછો ભૂલી જાય છે. મોત એકવાર ભાળી ગયો હોય ને તો એ પાછું ભૂલી જાય. માણસ નહીં સમજે ત્યારે તો પછી બહુ પસ્તાશે. બોજા ભગતે કીધું ને કે મર્યા પછી બહુ બહુ પસ્તાણો, મર્યા પછી બહુ પસ્તાય છે. માટે કંઈક વિચાર કરી અમે આ કથાને ધ્યાનમાં લેવી ભગવાનના ભક્તોએ. ભગવાન માને કે છે કે માં જીવ ને તેડવા માટે યમદૂત આવ્યા છે. એને શું કર્યું તો આવીને પાપી જીવને ઘેરો છે ચારેય બાજુથી, અને યમદૂતો કેટલાક આંખે બેઠા, કેટલાક કાને બેઠા, કેટલાક ગળામાં બેઠા, ઝીણા રૂપ લઈને પકડી લેવો છે. પછી વાત ક્યાં રહી? અને એમ કહેવાય છે કે આંખે જયારે યમદૂત બેઠા ત્યારે ઓળખાણી મટી ગઈ, પછી જીવને દેખાતું બંધ થઈ ગયું. આમ આંખો પોળી કરે પણ કશું દેખાય નહીં, ત્યારે એ સૂતો સૂતો બોલે છે કે હવે મને કાંઈ દેખાતું નથી. ત્યારે એના સભ્યો ઘરના માણસો બધા સાંભળે ને કે નથી દેખાતું, તો કે હવે કાંઈ દેખાતું નથી. બધા હાવ ઢીલા થઈ જાય. દેખાતું બંધ થઈ ગયું તો કે નથી દેખાતું. પછી થોડીક વાર થાય ને એટલે કહે છે કે હું તમે કહો છો, તો કે તમે સાંભળતા નથી, તો કે મને સંભળાતું નથી. દેખાતું બંધ થઈ જાય, એ સંભળાતું બંધ થઈ જાય, અને પછી બોલાતું બંધ થઈ જાય. અને પછી કઈ કેવું હોય ને તો માથું આમામ આમામ કરે, પછી કશું કહી ન શકાય. મુંજાય એમ પડ્યો પડ્યો. અને પછી બધા એમ સમજે કે હવે નહીં રે, એટલે કે ઓલી ટબુડી લાવો. હા, પેલા દાદીમાં જાત્રા ગયા તો ઓલી લોટી લાવ્યા હતા, ગંગાની લોટી, એ લાવો તોડો. કાં તો કે હવે ગંગાજળ પીવડાવો. પછી લોટી લાવે ને પછી ચમચી લાવે ને પછી હવ પાય. એ ચમચી પાય તો એકાદ ચમચી પાણી ઉતરે ને પછી જમદૂત ત્યાં ગળે આડા બે પાણી ઉતરતું બંધ થઈ જાય. કારણ કે હવે ઉતરતું નથી. મોઢામાં રેડે એટલે બે બાજુથી ગાલે ને દાઢીએથી ઉતરી જાય હેઠું. તો હતા કે હવે પાણી પીતા નથી, ઘણું પીધું તમારા હાથનું, ઓછું પીધું, હવે નથી પીતા પાણી. થઈ એમ લાગે આપણને કે ભજન જ કરાયો, ભજન જ કરાય. યમદૂ તો જોર કરે છે જોર. નિષ્કળાનંદ સ્વામી યમદંડમાં તો એમ લખ્યું કે યમના દૂતો એ ગળે ચાલ્યો છે ને એટલે પાણી નથી ઉતરતું, એમ ગળે દિબ્યો છે. હા, ગળું દબાઈ ચૂક્યું છે એટલે પાણી કઈ રીતે ઉતરે? ફરતે ફરતે આવીને બધા બેહે. પછી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અન્ન મૂકી દીધું હોય, શરીર છૂટતું ના હોય, પરિસ્થિતિ ભારે ખરાબ હોય, એટલે સંતો કહે છે કે ભજન કર, ભજન કર. અને જેટલા પાપ ખરાબ કર્યા છે ને બધા મરવા ટાણે આડા હશે. અને એટલે સાહિત્યકારો એમ કહે છે, મરવા ટાણે રે તારે મરવા ટાણે. મરવા ટાણું જયારે થાય ત્યારે તારા કરેલા બધા આડા વણ. મરવા ટાણે આવશે તારા કરેલ કુડાઈ કામ, મરવા ટાણે આવશે તારા કરેલ કુડા કામ. એજી કોર્ટે જાતા કિરતાર ની તારો રિહાઈ જાહે રામ, જાતા કિરતાર ની તારો રિહાન જાહે રામ. મરવા ટાણે તે જે કર્યા છે એ બધા એ તને આડા આવશે. ભગવાન ના દરબારમાં જયારે હાજર થવાનું થશે, કિર્તાન ની કોર્ટમાં જવાનું થશે, ત્યારે હરિ તારો રિહાઈ જશે. માટે હરિ ભજજે ભાઈ, અત્યારે નહીં ખબર પડે તો પછી ખબર પડે. ભજાય તો ભજવા માંડ વહેલી તકે. હજી કર દીધા તને સુકૃત કરવાન, દીન ને દેવાય દાન રે વાલા, દીન ને દેવાય દાન. કર દીધા તને સુકૃત કરવાન, દીન ને દેવાર દાન રે વાલા, દીન ને દેવાય. આજ તને હરિયે આપ્યા હતા, એ સુકૃત કરવા આપ્યા હતા, દીન ને દેવા દાન આપ્યા હતા, પણ તે ઈ કઈ નો કર્યો હોય એમ ને જિંદગી કોઈ ના કહી. માળા હારે રૂંધણા રાખ્યા, માળા હારે જ વેર કર્યું બોલો. માટે એમ કે છે કે રી ભજી લે, પરમાત્મા નું સ્મરણ કરી લે, નહીતર અંતકાળ તારે બહુ વહમો પડશે ભાઈ. ते लिंग देह आबाध्य स्थूलादि दृढ़ भावने नयन्ति तानयं पूरं दीर्घेणेव कदध्वना। पछी जीवने लिंग देह साथे बांधी अने स्थूल शरीर माथी जुदो कर्यो छे। સુલાદીના દઢ ભાવના એને હતી તોડાવી નાખી છે, પછી યમપુરના ખરાબ લાંબા માર્ગે જીવને યમદૂત લઈ જાય છે। કશાભીર લોહ દંડેશ્ચ થાડ્યમાના વૃષંપતિ કુરુરે અમાનુગે પુષ્ઠે મૃદંત્યોચ્ચૈરનાશ્રયા। પછી યમદૂતો હન્ટરથી એને મારે છે, લોઢાના દંડાથી મારે છે, ઉપાડી ઉપાડીને માથા મૂકે છે। અતિશય રસ્તામાં દુખી થાય છે, યમદૂતો ક્રૂર છે, તેને દયા કઈ છે નહીં। જીવાતમાં એ વખતે ઊંચે સ્વરે આક્રંદ કરે છે, બહુ રડે છે। ત્યાં એનું કોઈ ધણી દોરી હોતું નથી, એને કોઈ છોડાવનાર, કોઈ વારે થનાર, કોઈ એનો પક્ષ લઈને એને બચાવનાર ત્યાં કોઈ જ હોતા નથી, એને એકલાને જ માર ખાવ। લિંગ દેહમાં એને જીવને એક મૂંઢા હાથનું શરીર મળે છે, એ પૃથ્વી એમાં ન હોય, જળ પણ ન હોય, ખાલી આકાશ તત્વ, વાયુ તત્વ હોય અને અગ્નિ તત્વ હોય એવું શરીર મળે છે। અને એ શરીરમાં જીવને જે કાંઈ એણે પાપ કર્યા છે એ કષ્ટ બધા એમાં એને ભોગવવાના રહે છે। ભગવાન કે છે કે માતા અર્ક દાવાગ્ને સંતપ્ત વાલુ કે ભૂરી કષ્ટ કે, એને રસ્તામાં જાતા જાતા અગ્નિથી તપી ગયેલી ભયંકર રેતીમાં એ જીવને ચલાવે છે, અતિશય તપેલી રેતીમાં। અશક્તા ચલિતું માર્ગે, માર્ગે હાલવા માટે જો એ જીવ અશક્ત થાય, ચાલી ન શકે, તો એને ત્યાં ને ત્યાં ખૂબ મારે છે। એ બધું કહે છે કે ચાલ ચાલ, અને ન હાલી શકે તો ત્યાં ત્યાં મારવા માંડે છે। એને હાલે જ છૂટક્યો, એટલો બધો મારે તો પડી જાય, પડી જાય તો યમદૂત એને ઢસડે છે। પતિતા કૃષ્ણતો ભૂમા ઉત્થાપ્ય પુનર્દદને સાલ્યંતે પાપીનો યામ્યે સત્વરમ ક્વાપ્ય વિશ્રમમ। ઉપાડે છે, ચાલતા ચાલતા ઠાકી જાય તો પૃથ્વીમાંથી પડી જાય છે, પડી જાય તો યમદૂતો ફરીને મારે છે, ફરીને મારીને પાછો ઊભો કરે છે, ઊભો કરીને ફરીને ચલાવે છે, અને એક જ ધારો ચલાવે છે અવિશ્રમ, એને વચ્ચે આરામ લેવા દેતા નથી, પરોય પણ આપતા નથી। આ માર્ગના આપણે તો ભૂમિયા ઘણી વખત જઈ આવ્યા છીએ, બહુ વખત, હા જવાની હવે જરૂર નથી, સમજાય તો। તયેવ અતિ કૃષ્ણેન નિયંતે તૈર યમાલયમ, આવી રીતે મારતા મારતા અતિ કષ્ટે કરીને એને યમપુરીમાં પહોંચાડે છે। અને આ બધો વિસ્તાર વધારે સાંભળવો હોય તો યમદંડમાંથી સાંભળી શકાય છે, યમદંડની કેસેટ મળતી હશે સ્ટોલમાં લઈ લેવી, માણસ કઈ રીતે મરે જમપુરીમાં જાય ને ત્યાં શું થાય એ બધું આબે હૂબ ચિત્ર એમાં ચિત્ર્યું છે, ચોખે ચોખું। યથા રાજભટ્ટે યત્ર સ્તૈનાદ્યા રાજમંદિરમ, જેમ રાજના દૂતો કોઈ સ્તોરને રાજા પાસે મારીને લઈ જાય, પકડીને લઈ જાય, એવી જ રીતે આ જીવને યમદૂતો યમપુરીમાં લઈ જાય છે। તેશામ દુષ્ટાની કર્માણી મનોવાગ કાય જાન્યપી યમો જાનાતી સર્વાણી ચિત્રગુપ્તશ્ચ તત્ર વૈ। અને ત્યાં પછી એમના જે જે દુષ્ટ કર્મો હોય, મન કર્મ વચને એમણે જે જે કાંઈ પાપ કર્યા છે એ બધું જ ચિત્રગુપ્ત દ્વારા યમરાજા જાણે છે। એટલે ચિત્રગુપ્તને પૂછે છે કે જો આ જીવના પાપ પૂન બધું જુઓ તો, કહો તો, આને ખાતા બોલો તો, એ ચિત્રગુપ્ત બધી વાત કરે છે કે એણે મનુષ્ય જન્મ ધરીને આવું કર્યું, તેવું કર્યું, બધી ત્યાં એની જે કાંઈ ક્રિયા હોય એના ખુલાસા થાય છે। મુક્તિ સાધન આયુષ્ય દેહ વ્યર્થી કૃતે ઋષા અપશ્યન સ્થાન યમો દૂતેર દાપ્યત્યતિ યાતનાહા. ભગવાન કે છે કે માં, ચિત્રગુપ્ત એમ કે છે કે આ પાપી જીવે કોઈ પણ પ્રકારનું સત્કર્મ કર્યું નથી. કે નહીં તો કે ના. શું કહો છો? નહીં. એ પરમાત્માનું ભજન કીર્તન કરતો હતો? તો કે ના. સત્સંગમાં ગયો હશે? તો કે ના. સાધુ સંતનો સમાગમ? તો કે ના. નહીં. દાન પુણ્ય? તો કે નહીં. કઈ ધર્મ નિયમ સદાચાર? તો કે ના. એને કર્યું શું? તો કે સવારમાં કૂતરું લઈને નીકળતો હતો. પછી જહાજે ચોપાટી રખડવા જતો હોય ને. આ શું કહો છો? હા, એવું જ કરતો હતો. અને પછી તો કે દિવસમાં 3 વાર પાનને ગલ્લે જતો હતો. ઠીક. અને ભેગું થાય એટલું પૈસા ગમે એમ કરીને ભેગા કરવાની દાનિતમાં હતો. અને જેટલા પરણારી હતા અને જેટલા નજરમાં આવે એટલાને વિશે નજર બૂરી કરતો. હે, એમના રૂપ સૌંદર્યને જોઈ અને ખરાબ ચિંતન કરતો હતો. બને એટલું ખોટું કરીને પાપ કરવું. અને જમપુરી નથી ને આ બધા બાવા લોકો અમથુમથુ આવું બધું કરે છે એમ પ્રવચન કરતો. બોલતો તો આવું ભગવાનને, ભગવાનના સાધુ સંતો ને હરિભક્તો સાથે દ્વેષ ને વેર રાખતો. અંદરથી બહારથી ન મેળાવે તો માલિકોરથી રાખતો. કાંઈ કામ નથી કર્યું. મુક્તિ સાધન માનુષ્ય દેહ વ્યર્થી કૃતે ઋષા. ત્યારે યમરાજાને એમ થયું કે આ હા હા, મોક્ષનું કારણ માનવનું શરીર એ આ માણસે એકદમ વ્યર્થ કરી નાખ્યું. એ મનુષ્યના દેહને હાવ બગાડી માર્યો એને. આમાં કઈ કામ ન કર્યું એને પોતાના આત્માનું. એટલે યમરાજાને રીસ ચડી જાય છે, એના માથે ક્રોધ ચડે છે. એટલે યમરાજા મુખ ત્રાસુ કરી જાય છે. અને એમના દૂતોને એમ કે છે કે આ પાપીનું મોઢું મારે જોવું નથી, આને જલ્દી તમે અહીંથી લઈ જાઓ, ઉપાડો અને માર અખાડામાં ખડો કરો, મારી મારીને તોડી નાખો. હે, આનું મોઢું જોવા લાયક નથી. ભગવાને કેટલી બધી એને માથે દયા કરી. એને ગધેડા કૂતરા બિલાડા ઉંદરડા ખિલકોડાના દેહને નહીં આપતા, પરમાત્માએ કૃપા કરી અને માનવ શરીર આપ્યું. મુક્તિ સાધન, મોક્ષનું જે સાધન છે માનવ શરીર, એ એને આપ્યું. તોય આ અભાગીએ કશું જ કલ્યાણ કર્યું નહીં, માટે ઉઠાવવાને. એટલે યમ દૂતો પછી એને બોકીએ જાલીને ઉપાડે છે. હાલ તો બોચી જાલીને આગળ લીધો છે મારવા. હવે કે અમે તને ટીપી નાખશું, હવે નહીં મૂકીએ. યમો જાણાતી સર્વાણી, બધું જાણે છે એ લોકો તો. પછી તો નરકાણામ દારૂણાનામ ભોગ્યાનામ પાપ કર્મ વિહી. પછી નરક, ભયંકર નરક જે પાપીઓને ભોગવવાના હોય છે, એ સતાની સહસ્ત્રાણી વર્તંતે યમાલયે. યમાલયમાં, યમપુરીમાં, નરકના કુંડો ઘણા બધાય છે, આ જીવને ત્યાં લઈ જાય છે. પછી પાપીનસ્તેષુ મહતિમ પ્રાપ્નુવંતિ વેદના, ત્યાં ભયંકર વેદનાને પામે છે. એ જે નરકના કુંડો છે, પ્રભુ બોલે છે કે માતા, એ હું તમને થોડાક નામ આપું છું. તામિશ્ર, અંધતામિશ્ર, આ બધા નરકના કુંડો છે. મહારૌરવ, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, અંધકૂપ નામનું નરક છે. શુક્રાશ્યમ, સંદંશ, કૃમિભોજન, તુપ્ત સુરમી, વૈતરિણી, સાલમની, વજ્રકંટક, પ્રાણરોધ નામનું નરક આવે છે. પુયોદ નામનું, સારમેયાદન, પછી લાલાભક્ષ, વૈશાસન, અયપ્પાન, અવિચિકા, ક્ષારકર્દમ વગેરે વગેરે અનેક પ્રકારના હજારો નરકના કુંડો છે. જીવને એમાં નાખે છે. ક્રોશમ તો પચ્યંતે, ત્યાં જીવ કાળી રાડ્યો પાડતો પાડતો આ નરકના કુંડની જે યાતનાઓ છે એને સહન કરે છે પોતાના પાપને લઈને. અને એટલે જ સંતો અને શાસ્ત્રો કહે છે કે ભલા થઈને પાપ ના કરશો. પુણ્ય ના કરી શકો તો મુબારક, પાપ ન કરો. પાપથી તો પાછા વળો. દાન ના આપી શકો તો કાંઈ નહીં, પણ કોકનું ચોરતા તો બંધ થાવ, ઘણું સારું કહેવાય. એટલું થાય. દુષ્કૃતમ યાદૃશમ યશ્ય તાદૃશે નિરયેત તમ યમક્ષેપયી ક્રુદ્ધો દ્યુતે તત્કદનોદ્યુતે. જે માણસે જેવા પાપ કર્યા હોય તે માણસને તેવું દુઃખ પમાડવા માટે તેવા પ્રકારના નરકમાં યમદૂતો નાખે છે. એવા નરકમાં એને નાખે છે. અંગાની પાપી નામ યામ્યા છીતવા છીતવા કુઠાર કહી ચરવંતી વજ્ર દશના ખાદયંતી જ તાની તૈહી. હે માં, આ યમદૂતો છે એ પાપી જીવના જે અંગો છે, શરીરના ભાગો છે, આજ પગ વગેરેને કુવાડે વરે કરીને કાપી કાપીને એના કટકા કરે છે એના હાથ પગના, અને પછી પોતે ચરવંતી એ હાથ પગ એના ચાવે છે યમદૂતો. આ સ્વયં ચરવંતી એટલું નહીં તો તૈહી ખાદયંતી, અને એના ને એના હાથ પગ એના ને એના મોઢામાં નાખીને ખવડાવે, ખાતો એનું એનું માંસ એને ખવડાવે. હે કે તે ખૂબ માંસ ખાધું તું, તું ખૂબ દારૂ પીતો તો, હે તે ખૂબ વિચાર કર્યા છે, તે ખૂબ અનાચાર કર્યા છે, ખાતો આ. એવી રીતે જીવને ત્યાં પોતાનું માંસ ખવડાવે છે. સમજવાની દ્રષ્ટિ એક સમજી લેવું કે જીવ નર નથી ને નારી પણ નથી. જે પાપીએ જે પાપ કર્યા છે, નારી આ તો નારી ગમે તે હોય, એને આવી રીતની યમયાતના યમપુરીમાં ભોગવી પડે છે એમ ભગવાન માતાને કહે છે. દાહયંતી પ્રદીપ્તેગ્નો તપ્ત તૈલે ક્ષિપંતી ચ સર્પેચ વૃશ્ચિકેર ગૃધે સ્વભિસ્તાન ખાદયંતી ચ. ભડભડતો અગ્નિ પ્રગટાવે, હા, અને પછી એને જીવતો અગ્નિ નાખે, જીવતો બાળે, જીવતો એને શેકે, અને પછી પાછા ખાય. તપ્ત તેલે ક્ષિપંતી, ઊનું કરે તેલ, હા, મોટું કઢાયું લાવે અને એમાં ઝાઝા ડબ્બા તેલ ઠાલવે અને મોટી ચૂલી ઉપર મૂકે અને ઊનું થાય ખરેખરું તેલ, એટલે ઉઠાવી નાખે માઈલ કરે. હવે એની દશા શું થાય વિચાર કરો તમે. તપ્ત તેલે ક્ષિપંતી, તપેલા તેલમાં એને નાખે છે ભાઈ. સર્પેશ્ચ વૃષિકેંચ ગૃધે સ્વભિસ્તાન ખાદયંતી ચ, અને સર્પો ત્યાં ઘણા છે, હા, વીછીઓ છે, ગીધડાઓ છે, કૂતરાઓ છે, ત્યાં એના દ્વારા આને ખવડાવે છે. અર્થાત એને સર્પ કરડાવે, એને કૂતરા એવા લાવીને કરડાવે, હે, કૂતરા એને ફાડી ખાય, વીછી કરડે, આવી રીતના દુઃખો એને યમપુરીમાં ભોગવવા પડે છે. એક વાતને કોઈ જીવ કદાપી ન ભૂલે કે આપણા કર્મ આપણે જ ભોગવવાના હોય, ગમે ત્યારે, ગમે ત્યારે. કર્મ કર્યું એટલે એનું ફળ તમને મળે, મળે ને મળે, છૂટ્યો જ નહીં. સારું યા તો બુરું, કર્મ કર્યું એટલે ફળ લાગવું પડે, પડે ને પડે. કર્મ કોઈ દી મિથ્યા જાતા નથી, કર્મ કરો એટલે ફળ ઉત્પન્ન થાય જ. તમે એમ કહો કે ના મારે ફળ જોતું નથી, હું તો કર્મ કરું, એ હાલે જ નહીં. તમે ઈચ્છા રાખો ન રાખો, તમે એક રૂપિયો કોઈને દાનમાં દો અને તમે એમ માનો કે મેં તને આપી દીધો અને મારે ફળ નથી જોતું તમ તારે, પણ તમને ફળ મળે જ, તમારે જોતું હોય કે ન જોતું. આ વેશ, પુણ્યનું ફળ પણ મળે અને પાપનું ફળ પણ મળે કોઈ પણ માણસ કર્મ કરે. મારો કહેવાનો અર્થ કે આપણે જે કરશું એ આપણે ભોગવવું જ પડશે, માટે વિચારીને કરવું. હા, જે કાંઈ કરવું એ વિચાર્યા વગર ભૂલે ન કરવું કોઈ દિવસ નહીં. સમજી જ રાખવું કે વિચાર્યા વગર કર્યા તો મર્યા સમજવાનું, આપણને લડવાનું છે. આપણા સંતો આપણા શાસ્ત્રો એ પણ આપણને વારંવાર કહે છે કે જે કાંઈ કરો એ ભલા થઈને તમે વિચારીને કરજો, અને વિચાર્યા વગરનું કરશો એ તમારે ને તમારે ભોગવવું પડશે. ગમે તે કર્મ કરો તો પહેલા એવો વિચાર કરો કે એ કર્મનું મને ફળ શું મળશે, એમ ફળ શું મળશે. કરી ચૂક્યા, ચાલો કઈ પણ ક્રિયા આપણે કરી લીધી, પણ પછવાડેથી એ ક્રિયાનું ફળ શું મળશે આપણને, કંઈક તો મળે જ ને. ઘણા કર્મ એવા છે કે એનું ફળ આપણને તત્કાલ મળે, ઘણા કર્મ એવા છે કે એનું ફળ આપણને મોડું મળે, ઘણા કર્મ એવા છે કે એનું ફળ આપણને જન્માંતરે મળે, પણ ગમે ત્યારે કરેલું કર્મ એ આપણે માથે આવે, આવે ભોગવવું જ પડે. માટે ભગવાનની ભક્તિ કરીએ તો પાર ઉતરાય, બાકી ઉતરાય એવું નથી. કહે છે ભવસાગર માં ભક્તિ હરિની ઉતરવાનો આરો જે એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારો જે ભવસાગર માં ભક્તિ હરિની ઉતરવાનો આરો જે એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારો જે એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારો જે સર્વે સ્વપ્ન સાથે જાશે જે જાગ્યા પછી કઈ મળે નહીં એક વસ્તુ પાસે જે સપનાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાશે જે કઈ મળે નહીં એક વસ્તુ પાસે જે જન્મ પહેલા પાછળ નથી રે વચમાં વળી ગયો જોઠા જેવો કવિ કહે છે કથી રે જન્મમાં પહેલા
જગતના તો મોવા પાછળ નથી રે વચમાં વળી ગયો જોઠા જેવો કવિ કહે છે કથી રે
માયાનો પ્રપંચ રચ્યો છે ખેલ ખલક નો ખોટો જે દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લો મોટો જે
આનો પ્રપંચ રચ્યો છે ખેલ ખલક નો ખોટો જે દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લો મોટો જે
ભગવાન ભજો હરી ભક્તિ વિના બીજો ઉગરવાનો આરો નથી માટે બીજા બધા કર્મ ને કર્યા જ કરીશું એને કરીને કોઈ ફાયદો થવાનો નથી હરી ભજન કરો ભક્તિનું કર્મ છે ને ઈશ્વર સમર્પિત થવાથી એનું ફળ ભોગવવું પડતું નથી એમાંથી ભગવાન મળે છે કયા કર્મનું ફળ નથી ભોગવવું પડતું એક ભગવાનને સમર્પિત કરેલા જે કર્મો છે એનું ફળ લાગુ નથી પડતું અને જે કર્મ રાગ અને દ્વેષ વિના કરેલા હોય છે જે કર્મ પોતે માનીનતાનો પરિત્યાગ કરીને કરેલા છે પોતાપણાની માનીનતાથી રહિત થઈને જે કર્મ કરેલા છે એનું કર્મ નથી લાગતું એ સિવાયના જેટલા કર્મ છે એટલા એને ભોગવવા જ પડે કર્મફળ લાગે જ કર્મ લાગવું ને ન લાગવું એમાં સૂક્ષ્મ ભેદ એવો છે કે ત્રણ દેહને વિશે તમને જેટલી દ્રઢ માન્યતા અહંતા એટલું કર્મ તમને લાગે માન્યતાને આધારે બાકી જાગ્રત હો સ્વપ્નમાં હો કે ગમે ત્યાં હો કર્મમાં તો ફળ માન્યતાને આધારે લાગે છે જ્ઞાની માણસોને કર્મ નથી લાગતું એનું કારણ શું કે એવડા એ માનતા જ નથી એ પોતે પોતાને કરતા માનતા નથી એ કર્તૃત્વ ઈશ્વર ઉપર નાખીને વિચરે છે એટલે એને કર્મ ન લાગે આ જગતમાં રાગ અને દ્વેષથી રહિત થઈને માણસ કર્મ કરે છે તો એને બી કર્મ લાગતું નથી પણ પોતાપણાની માન્યતાથી કર્મ જાગૃતમાં કરો કે સ્વપ્નમાં કરો તમને પાપ તો લાગે જ કર્મ તો તમારે ભોગવવું જ પડે હા એટલે કહે છે કે કર્મ કરો વિચારીને કર્મ બધા વિચારીને કરજો જાવું પડશે અને બધાય કર્મ વારા ફરતી આવશે તો ખરા ભોગવવામાં બહુ સરસ કીધું છે આપણા સંતોએ તો આહા કશું કહેવામાં ખામી નથી આ શરીર નાશવંત છે તો પછી આ શરીરના સંબંધીઓ અને આ જે કાંઈ દેખાય છે ને જગત એ બધું નાશવંત છે પણ આમાંથી અવિનાશી એવા પરમાત્માને મેળવવા હોય તો મેળવી શકાય એમ છે, મળે એવું છે. એ નાશવંત માંથી અવિનાશી તત્વ મળે એમ છે, પણ આવડે તો. અને તમે કહેશો કે એ પણ કેમ આવડે, એમાં કઈ અઘરું નથી. ભગવાનને માટે જો કરવા માંડીએ ને બધું થઈ જાય. મેં તો બહુ તપાસીને જોયું તો મને તો એટલું લાગ્યું કે જીવ પરમાત્માને માટે ક્રિયા કરી નથી શકતો. હવે તમે કહેશો કે પરમાત્માને માટે જ કરીએ છીએ ને માળાને ભજનને કીર્તન, ના, આપણા ભજન ધૂન કીર્તન કથા વાર્તાને સેવા પણ ભગવાનને માટે હોતા નથી ઘણી વખત. એમ કેમ? પરમાત્માને જ લક્ષ્ય રાખીને જો કરાતું હોય તો ઈશ્વરને માટે કહી શકાય, પણ સહેજ પણ જગતના પ્રેશરથી કે માન મોટાઈની આશાથી કે કંઈક બીજો વિનિયોગ હૃદયમાં જો થઈ જાય તો તરત બધું જ ફરી જાય. ફળ તો વિનિયોગ પ્રમાણે મળે છે. તમે કોઈ પણ કામ શરૂ કર્યું, એક જ કીર્તન ગાવાનું કામ તમે કર્યું, માનો કે કીર્તન તમારે ગાવું છે, તો મંદિર આવ્યા અને ભગવાનની આગળ કીર્તન શરૂ કર્યું, તો કીર્તન ગાવામાં બહુ પ્રકાર હોય છે ભાઈ. હા, ખ્યાલ રાખીને સમજો. ઘણા માણસ ભગવાનને મંદિર આવે તો મંદિરમાં જોઈ જુઓ પહેલા કેટલા માણસ છે. એ 4-5, 10-15 માણસ હોય તો કીર્તન ઉપાડે. મંદિરમાં કોઈ ન હોય તો બેહી રે એમને. હવે આનો અર્થ એ થયો કે ભગવાનને માટે કરે છે આ કીર્તન ભક્તિ. તમને કેમ લાગે છે? બહુ સમજવા જેવું છે. અમારામાં કહેવાય છે કે હે સ્વામી કેટલી માળા ફેરવો તો કે જેવી માણાની ભીડ. આ ભક્તિ કહેવાય? બોલો. આપણને એમ લાગે છે કે ભગવાનને સંભળાવવા કીર્તન ગાય છે, પણ એનું નિશાન ક્યાં હોય એ તો એનો માઇલો જાણે, એનું હૃદય જાણે. આપણને એમ લાગે છે કે ભજન કરે છે, પણ એ શું કરે એ તો ભગવાન જાણે. ભગવાન લક્ષ્ય રાખીને થતું હોય તો કઈ વાંધો નથી. લક્ષ્ય ફરી ગયા છો, આજ લક્ષ્ય ફરી ગયા છો. જોજો તમે, પરમાત્માને રાજી કરવા માટે તો કોકની વિચાર હોય તો મોટે ભાગે તો મને એમ દેખાય છે કે માણસની તમામ ભક્તિને માન નામનો શત્રુ ખાઈ જાય છે, ખલાસ કરનાર એ જ ખાઈ જાય. માન મળે તો સેવા કરે, માન મળે તો કીર્તન ગાય, માન મળે તો કથા કરે, માન મળે તો મંદિર જાય, માન મળે તો રસોઈ આપે, માન મળે તો દાન દે, માન મળે તો દોડવા માંડે, માન મળે તો હાથને માળે ચડી જાય, ને માન મળે તો ત્યાંથી પડે ખરો. આવું હોય છે. મોટાભાગના માણસો તો બધું કરતા હોય, ફક્ત બે શબ્દ સાંભળવા, વાહ વાહ, બહુ નવાઈ લાગે. શું તો કે કાંઈ ન જોઈએ અમારે તો, તમે વાહ વાહ કહો બસ એટલું જ. હા, અમે એટલા જ, અમારા પાત્ર જ નાના છે. અમે વાહ વાહમાં તો ગોટો વળી જાવ, તમે તાર વાહ વાહ કહો ને. બે શબ્દ જ, બે તો માંડ અમારા માઈ એમ છે. હા, નાના પાત્ર છીએ અમે. જોજો, હૃદયમાં વિચાર કરજો, જે કઈ કરવું એ હે ભગવાન તમારે રાજી કરવા માટે. જગત રાજી થાય ન થાય, જગત જાણે અમારી ક્રિયા યા તો ન જાણે, કાંઈ લેવા દેવા નથી. તમે જાણો છો બસ, તમે જાણો એમ આવી, અમારે તમને દેખાડવું છે, તમને રાજી કરવા છે, તમારી પાસેથી જ લેવું જે લેવું છે, અમારે જગત પાસે ક્યાં લેવું છે. તો એ કામ બહુ મોટું થાય. અને એ કર્મ છે ને એ ભક્તિ કહેવાય, અને એ બંધન ન કરે એ મોક્ષ કરે. અને બાકીના બધાના કર્મના તો પાપ ભોગવવા પડશે, ભૂખા નીકળી જાય જમપુરીમાં, જુઓ ને તમે, હે, એક એક કષ્ટ ભોગવવા પડશે. શરીરના સંબંધી સર્વે શરીર સાથે જાશે, ઋણ સંબંધે ભેગા થઈને અંતે અલગા થશે. શ્રાવણ મહિનામાં વાદળા થાય ને પાછા વાયુ વાય એટલે વેરાઈ જાય, એ પ્રમાણે હગા ને ભાઈઓ મિત્ર થાય ને પાછા બધા વૈયા જાય. આમાં એવું લખે, ઝાકળના પાણી સરખી કાયા માયા જૂઠી જી, અરે વાલા ને બી સારી જાઉં એક પલક માં ઉઠી ઝાકળ ના પાણી જેવું આ જગત અને એની કાયા માયામાં બંધન પામ્યા પછી આપણે ભગવાન ને ભૂલી જઈએ છીએ, બહુ ખોટું છે. હરતા ફરતા ખાતા પીતા કાળ વસે છે પાસે જે જ્યારે ત્યારે પકડી લેશે, કહ્યું છે નારાયણ દાસે ગમે ત્યારે પકડી લેશે. આજ નહી તો કાલ, કાલ નહી તો પમ દિવસે, એક દિવસ આપણે આવ્યા છીએ તો જવું તો પડશે, છૂટી ગયો નથી. માટે ભાતું હારું બાંધજો, ના શાશ્વત તો કોઈ નથી જ આપણે. સારું ભાતું બાંધજો કે જે ઉપર આપણને હાર ખાય સુખે ખાવા થાય એમ, કાયમ લાગે કાયમ. વિચાર કરીએ જન્મા પછી આટલી ઉંમરમાં આપણે શું ભાતું બાંધ્યું એમ. આ પદમાં એમ કહ્યું છે, જન્મ ધરીને શું શું કીધું ને શું શું લીધું ભાતું જે, જન્મ ધરીને વાલમને વિસારી દીધા અને કીધી બીજે વાત જે,
વાલમને વિસારી દીધા બીજે વાત.
ભગવાન ને ભૂલી ગયો ને બધું બીજું જ પૂછ્યા કરવાની એમાં જિંદગી આખી. પરમાત્માને યાદ કરવાના હતા, ભગવાનને ભજવાના હતા, એ બધી વાત હાવ ગઈ અને યાદ જ નથી આવતી. એ યમ ધર્મ તે અરલે ખા લે છે કાઢી તારું ખાતું જે,
યમ ધર્મ તેને ખા લે છે કાઢી તારું ખાતું જે,
જોરાવર છે જમના દૂતો તેની સાથે લાતું જે,
જોરાવર છે જમના દૂતો તેની ખાશે લાતું જે,
એ કડકડ તે કડામાં નાખે ઉકળતા તેલમાં નાખે છે. ભગવાન માતાને કહે છે કે માં તપ્ત તેલે, તપી ગયેલા તેલમાં કડકડતી કડામાં નાખે તેલ કરીને તાતું જે, કડકડતી કડામાં નાખે
તેલ કરીને તાતું જે,
અભાગ્યા તે જાણી જોઈને દુખ લીધું વે ચાતું જે,
ભાગ્યા તે જાણી જોઈને દુખ લીધું વે ચાતું
જે, ભાગ્યા તે જાણી જોઈને દુખ લીધું વે ચાતું જે,
ભાગ્યા તે જાણી
હે અભાગી જાણી જોઈને વેચાતું દુખ લીધું વેચાતું. બોલો આથે કરીને પાપ કરીએ છીએ, હવે ઘણા બધા પાપ તો એવા છે કે આપણે અમથે અમથા કરીએ છીએ વગર જરૂરતે. એ હરિચરણ નું અરે હરિચરણ નું શરણ છોડી પર મન મેલ્યું અથડાતું દે, નારાયણ કહે છે હવે જમપુરી માં જાતું જે,
નારાયણ કહે છે હવે જમપુરી માં તું જાતું,
હા હવે જમપુરી માં જાતું જે,
હવે જમપુરી માં જાતું,
હા હવે જમપુરી માં જાતું,
હવે જમપુરી માં
ઉદ્ધારયંતી ચાંત્રાણી તેશાંતે જીવતામપી, એના જીવતા આંતરડા કાઢ નાખે છે ખેંચીને બહાર, ખેંચી કાઢે અંતરાણી. ભોગ્ય કર્મ સાત તત્ર પાપી ન હોય, અને શંકા કરી કે અને જીવતા આંતડા કાઢી નાખે તો મરી કેમ નથી જતો. સમાધાનમાં એમ કીધું છે કે ભોગ્ય કર્મ વશાત, એને કર્મ ભોગવવાના હોવાને કારણે મરતો નથી, હા જીવે જ પાછો. આંતડા ખાઈ નાખે તો કોઈ જીવે, પાછો ફરીને જીવતો કરે, મરી જાય એવો થઈ જાય, રાત ફેરીને જીવતો કરે. જીવાડે ને મારે, જીવાડે ને મારે, બસ ભોગવાયો હા જ કરે છે, ભોગાયો. યથા યથે હતેર જીવા હતા એ તથા તથા, જે જે પ્રકારે એને આઈ જીવને માર્યા હતા તે તે પ્રકારે એને તે તે જીવો ત્યાં મારે છે. તૈસ તૈસ તાં ઘાતયં ચુગ્રા યામ્યા મુદગર પાણયઃ. આ પાપીએ જે જે પ્રકારે જીવડાઓ આઈ માર્યા હતા તે તે પ્રકારે જીવડાઓ એને ત્યાં મારે છે. યમદૂતો એને એ રીતે જ મારે. દારયંતી ગજેક્વાપી પાતયંતી ચ તાં નગાન, ક્યારેક ક્યારેક તો એને આમ હરિયા હોંહરા કાઢીને વીંધી નાખે જાગે આખો, અને ક્યારેક ક્યારેક મોટા પર્વત માંથી ફેંકે છે, આખો લોહી લોહાણ થઈ જાય. વિષાગની ધૂમને રુધંતી જલે ચ ક્ષાર કરદમે, અને ક્યારેક ક્યારેક વિષાગની ધૂમને એટલે ઝેરના ધુમાડામાં એને રૂંધે છે, એવો ધુમાડો કરે ઝેરી, હા જેને કહેવાય તિયર ગેસ, ભૂખા કાઢી નાખે કઈ રહેવાય નહીં, કરફ્યુ વાળા છોડે ક્યારેક એટલે એમાં આને રૂંધે છે બિચારાને. અને જલે ચ ક્ષાર કરદમે, ક્યારેક ક્યારેક ખારા કાદવ કીચડમાં એનું માથું ખાલે ઊંધું. આવી રીતે એને ત્યાં દુઃખ ભોગવવા પડે છે, છૂટી ગયો જ નથી. શ્લેષયંતિ તપ્તલોહ પ્રતિમા સ્થાનયમાનુગા. આ શ્લોકમાં એવું બતાવ્યું છે કે લોઢાની પ્રતિમા બનાવે છે, પૂતળું, અને એમાં એમ કહેવાય છે કે ભાગવતજીમાં પણ લખ્યું છે પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં કે ત્યાં લોઢાનું પૂતળું બનાવે છે, અને એ પૂતળાને લાલ ચોળ તપાવે છે અને એની સાથે પછી બાથ લેવડાવે છે જીવને. અને એમ કહેવાય છે કે જે પુરુષો પરનારીને મનથીએ પણ આલિંગન લેવાનો સંકલ્પ કરે એકવાર, તો એને એક વારની જે હજાર વાર બાથ લેવડાવે છે તપાવેલી લાલ ચોળ સ્ત્રી સાથે, આંખો બળી જાય છે, આ હોય કરવા માંડે બિચારો. અને એવી જ રીતે કોઈ નારી પર પુરુષને મનથી જો પણ આલિંગન લેવા ઈચ્છે તો એને ત્યાં તપાવેલા લાલચોળ કરેલા પુરુષ સાથે, લોઢાના પુરુષ સાથે એને સ્ત્રીને આલિંગન લેવડાવે છે, એમનું શરીર આખું બળી જાય છે. એવી રીતે અપાર દુઃખો ત્યાં યમપુરીમાં એને ભોગવવા પડે છે. આ વાત આપણા શાસ્ત્રો કહે છે. આપણી ધરતી મર્યાદાની ધરતી છે, આ ભારત દેશ છે, આમાં મહાપુરુષો થઈ ગયા છો, આમાં કેટલી સતીઓ ને કેટલાય સુરાઓ, કેટલાય દેશભક્તો, કેટલાય ભગવદ્ ભક્તો થઈ ગયા છે, એને કેવાય કેવા જીવન જીવા છે. આપણે એ જ દેશમાં જન્મા છીએ, અને આપણે પછી ગમે તેવા વ્યભિચારી ગમે તેવા થઈએ એનો અર્થ શું છે? અને ભગવાનના ભક્ત જો મર્યાદા રાખે તો રહે એવું પણ છે, પણ આજકાલ આજે ટીવી ને ફિલ્મ ને એ બધું છે ને, એ જોઈ જોઈને માણસ ખરાબ વિચારના વધારે પડતા થાય છે. એમાં વિદેશી ચેનલો છે ને એ તો ભારતવાસીઓને હવસખોર બનાવવા માટે જ છે, એનો કોઈ બીજો અર્થ જ નથી. એ તો અહીંના માણસોને હવસખોર બનાવવા માટે જ એ લોકો આવી દીધું છે. જેટલા જોશે એટલા એવા થશે, માટે વહેલી તકે બેન કરે, નહીં તો જમપુરી પછી બહુ ગળદી થઈ જાય વધારે પડતી, ત્યાં નંબર નહીં લાગે, નોંધાવવો પડે નંબર. ઘણા બહુ પાપી હોય ને રીબાતા હોય ને મરતા ન હોય ને તે આપણે સમજવું કે ત્યાં ખાલી નથી, આને ક્યાં નાખવો, ગીરદી વધારે હશે, જગ્યા ખાલી થાય એટલે અહીંથી ઉપાડશે આને. શ્લેષ્યંતી તપ્ત લોહ પ્રતિમા સ્થાન, લાલ ચોળ તપાવેલી નારી સાથે, નર સાથે એને આલિંગન કરાવે છે. પ્રવેશયંતી નેત્રેષુ સલકાશ આયુષિરપી, અને લાલ ચોળ તપાવેલી લોઢાની સલકા એટલે લોઢાની હળીઓ, લોઢાના સરિયા એની આંખમાં નાખે છે. એવી રીતે એની આંખો ફોડે છે. ટૂંકમાં જેને આંખોનો હરખો ઉપયોગ કર્યો નથી ને ભાઈ, ભગવાને આંખો દીધી હતી દર્શન કરવા, ભગવાન ભગવાનના સંત ભક્તગણ એમાં આંખીનો ઉપયોગ કરવાનો હતો. એને આંખીનો ઉપયોગ અવળો બહુ કર્યો. બોલો, ન જોવાનું જોયું, મજા આવતી કે મજા આવતી સમજાય? પછી એની આંખમાં હરિયા ઘાલશે તો એ ભારે મજા આવશે, એ સહન કેમ થાય? માટે ત્યારથી જ ન જોવાનું ન જોઈએ, ન બોલવાનું ન બોલીએ. સિંચંતી શિશમ કરણેશું રસમ લોહ મુખેશું. જે માણસોએ આ જગતમાં ખૂબ વિષયી વાતો સાંભળી છે, ભગવાનની કથા સાંભળી જ નથી, નહીં તેરા ગામ ગપ્પા ને વિકારી વાતું ને વિષયી વાતું ને નકામી વાતું બહુ કાને કરીને સાંભળી, તો એવા માણસોને ત્યાં યમપુરીની અંદર ઓગાળેલું શિશુ એના કાનમાં રેડે, અને કાં તો ઓગાળેલું લોઢું, લોહમ, લોઢાનો રસ લાલ ચોળ ગરમ કરે ત્યારે તો લોખંડ ઓગળે, અને પછી એનો રસ એના કાનમાં રેડે છે. એ તને બહુ મજા આવતી નહીં એવી વાતો સાંભળવાની? એમાં રસ બહુ પડતો હતો કે બહુ રહ પડતો હતો? કાન એમાં જ વાપર્યા હતો કે એમાં કથા સાંભળવા ગયો તો કે ન્યા નહોતો ગયો? એક યમદૂત બોચી ચાલે ને બીજો રેડી દે કાનમાં, કેવું દુઃખ થતું હશે તમે વિચાર કરો. આપણે બહુ પછી એવું સાંભળતા હોય તો હવે બેન કરવું આજથી, નગામાં ત્યાં ઝપટે સડી જાય તો પછી સહન નહીં થાય. રેતો વિન મૂત્ર પૂયાની પાયંતી જ ભૂરી સહ. અને પછી જીવને રેતસ એટલે વીર્ય, મૂત્ર, મળ, પરુ આવું બધું પાયસ મોઢું પગડી, કે જેને અહીંયા બહુ હવા દીકર્યા હોય ને, ન ખાવાનું બધું ખાધું હોય એને પછી ત્યાં આવું પાયસ. શિવ્યંતી દીર્ઘ સૂચિ તેષામ વિદાર્ય છે. અને ઘણા યમદૂતો એવા છે અને પકડીને પેલા ચીરે ઉભે ઉભો ચેક મૂકે, અને પછી મોટો હુયો લઈ સર્જન ડોક્ટર જેને ટેફા લેતા હોય એમ પાછો શિવે, પાછો શિવે તો અમથો ન શિવે, પેલા ચીરે અને પછી મીઠું ને મરચું ભરે મળી કરે અને પછી શિવે. ક્યાં તો કે અંદર છે એ દવા છે, પછી આ ટાંકા લેવા આપણે રૂજાવે, મીઠું મરચું ભરે રૂજાવે, તો કે આ રૂજાવે શેની રૂજાવે? તે પાપ કર્યા છે ને એ બળી જાય, પ્રાયશ્ચિત થાય એટલે રૂજાવી કહેવાય ને. હા, વિદાર્ય દીર્ઘ સૂચિ લાંબો હુયો રાખે છે. નિષ્પેશિયમ થી યંત્રેશુ તાંચ ક્રૂડાયમાનુગાહા. એમુ કે મધુતને તો એવી રીત ચડે છે ત્યાં જીવને શેરડીનું કોલું આવે ને શેરડી પીલવાનું એમાં ચડાવી દે, કોકને માથા તરફથી ચડાવી દે ને કોકને પગ તરફથી ચડાવી દે, અને પછી પાછા ઈના એ પાછા બળ કરીને ફેરવે ચીસોડો. હા, તમે ચિત્રમાં જોયું હોય તો એક જણો આમ શેરડીને રાડું નાખતો એમ નાખે મળી ગયો, અને બીજા બે યમદૂત પાછા ફેરવે આવી જા મળી ગયો. કાં તો કે તે અહીં કેટલાય ભળી નાખે, હવે તને અહીં એમ ભળીશું, કોઈની હખીએ જીવવા ક્યાં દીધા હતા? બોલો, આવું છે જીવનું? તો ભાઈ કઈ કીધાનું નથી, આડોળાઈ બહુ કરી હોય ને એટલે દુઃખી થવાનું થાય ને, પછી થાય શું? કહો, શાંતિ કે સુખ સમાજને જેને ના આવવા દીધો હોય. આ જગતમાં ઘણા એવા અનિષ્ટ તત્વો થાય છે કે જે મર્યા પછી તો તોફાન થતા બંધ થઈ જાય. કહો, કાંઈ એને કેટલા ખૂન કરાવ્યા છે ને, કેટલા પાપ કર્યા છે ને, કેટલા ઝઘડા કર્યા છે, પછી એને જમપુરીમાં જ મોકલવા પડે ને, એને ત્યાં પછી આમ પીલે નહીં તર કરે હું. હે, આપણા બધાના અહીંયા હા કે ના બરોબર છે, યમદૂતો કરે છે એ કંઈ ખોટું નથી, એને પીલવા જ જોઈ, ત્યાં પછી એને પીલે છે. બહુ જીવ બહુ નકામા. આ જીવ એટલી બધી યુક્તિ પ્રયુક્તિ કરે, એટલા બધા પાપ કરે, એટલી બધી આડોડાઈ કરે, આપણને એમ થાય કે આહા આવું હાવું, મન ફાવે એમ કરે, મન ફાવે. બોલે, કોઈની તમા નહીં, કોઈનો ડર નહીં, ગમે એમ ગમે એને મારે, હેરાન કરે, હસે. સમાજમાં નથી કહેતા કે કાગડાને રમત થાય ને ડેડકેનો જીવ જાય, એ ગરીબ માણસને હાવ એમ એમ જ એવા હેરાન કરે. ગરીબ માણસ બિચારો ઊભો હોય ને ત્યાં જઈને ગોદો મારીને આ ઘોકાડીને પોચીને ઉભો રહે, આ ઘરે આઈ મારે ઊભું રહેવું છે એમ. પણ ભલે આટલી બધી બીજી જગ્યા છે ને, તો કે નહીં મારા તો તું ઊભો છો ત્યાં જ ઊભું રહેવું છે ને, આવા હેરાન કરે હાવ ખોટા. બોલો, ગમે એમ કરીને બસ દુઃખી કરવા માણસો, બીજી કોઈ વાત જ નહીં. એને પછી જમપુરીમાં જ મોકલવાના હોય,
આ જગતમાં ખરેખર અમુક માણસો તો એવા પાપ કરે છે કે એનું આપણા મુખેથી વર્ણન જ ન થાય. આપણો દેશ નહીં ઊંચો આવવાનું કારણ આ જ છે. લાંચિયા જાજા, લફંગા જાજા, નીતિ બીતિ કઈ રાખવાની નહીં, અને તમારે હોરી જ ખાવાનું જેનું હાથ પડ્યું. એ ગામને પાદરી તો રસ્તો ખોદી મલકોરે કાળી માટી ભરીને ઉપર ધૂળ ભભરાવીને સરપંચ જુવાની આમ નાળે બેઠેલા. હા, એફિયટની ગાડી આવી એટલે ઘૂંટી ગઈ. એટલે માણસ જોઈ કાઢવા, એટલે ઓલા બધા કે શેઠ મદદ કરીએ, તો કે ભાઈ કરો ને, હવે આ ખૂટી ગઈ ગાડી. એટલે એનાથી ઉઠીને આવીને શેઠની ગાડી ધકાવીને કાઢી. એટલે શેઠ કે આભાર હો, થેન્ક યુ, લ્યો તમે મદદ કરી એટલે લ્યો 50 રૂપિયા નાસ્તો કરજો, તક કાંઈ વાંધો નહીં, લાવો. આ જ અમારો ધંધો જ કે ત્યાં તક અહીં ક્યાં ખાડો હતો, અમે જ કર્યો. બોલો, હવે તમે વિચાર કરો, હવે આવા હોય હે ત્યાં શું બરકત થાય, મને ઈ કહો, ફાયદો શું થાય, સુખ કોને થાય ઈ કહો. પણ મોટા ભાગે ના આવા જ જગતને હેરાન કરવા વાળા, પોતાને કઈ કરવું નથી, આવી રીતે ધંધો કરે અને આમ ગુજરાન ચલાવે. ત્યારે આપણને એમ થાય કે હે ભગવાન, આવા અનિષ્ટ તત્વો આ દેશમાંથી ક્યારે નાશ પામશે. એમ પ્રભુને પ્રાર્થના કરો કે આ અનિષ્ટો જાય, અને તો જ આપણે સુખી થવાય છે. ઘણા માણસ તો હાવ લુચ્ચા હોય, એમ પોતે ખાડામાં પડે અને તોય પાછા ત્રોત્રો કરે, એમ આવવા જ વાંધા જેવું નથી. એમ પેલી વાત કરે છે ને કે બે જણા કઈક જમણવારમાં ગયા છે, પાયા જમવા બેઠા, સમજ્યા, તે ભજીયા આવ્યા. તો ભજીયા તો એવું ને આમ બાથી ઠરી ગયેલા લાગે, પણ માલિકો ધકતા હોય, ગરમ બહુ હોય. હા, એક જણાને ભજીયામાં બહુ પ્રેમ છે, સીધું ભજીયું મોઢામાં નાખ્યું, ઊનું બહુ લાગ્યું, હવે પંક્તિમાં બેઠેલો એટલે કાઢી નાખે તો તકલીફ થાય ને, એમ પછી બહુ ઊનું લાગ્યું, આંખમાં આહુડા આવી ગયા, પણ ગમે એમ કરીને મારા ભાઈ ગળી ગયો. બાજુવાળાને પછી એની સામું નજર કહી તો આંખમાં આહુડા ભેળ્યા, એટલે એની વળી પૂછ્યું કે તમે કેમ રડો છો, હે તારા આ શું કે ખબર છે, કંઈ નહીં, કે મારા બાપુજી યાદ આવ્યા. કે એમ, તને બાપુજી યાદ આવ્યા? તો કા, તો કે અત્યારે કઈ રીતે યાદ આવ્યા? તો કે મારા પિતાજીને ભજીયા બહુ ભાવતા ને, તો કે ભજીયા ભાવ્યા ને, એટલે કે યાદ આવી ગયા એમ. ઠીક, હારો, કે ભજીયા બહુ સરસ છે, એટલે હારો, એટલે આને એમ કે ભજીયા સરસ છે, તો એને લઈને મોઢા મૂક્યું. હે, આ તો ઊનું બહુ, એટલે એને ખરેખર ઊનું લાગ્યું, એટલે એ બજારો ગમે એમ કરીને હવે ગળી થઈ ગયો, પણ આંખમાં આહુડ આવી ગયા. તો બોલો બાજુવાળો કે તમે કેમ રડ્યા? હે, તો કે મને તમારા બાપા યાદ આવ્યા. કે કે મારા બાપાને તમે ભાળેલા કઈ ઓળખાણ? તો કે ના ના, ભાળ્યા ને કઈ પરિચય ને? તો કે ના. તો કે તો તમને કેમ યાદ આવ્યા? તો કે મને એટલે યાદ આવ્યા કે તારી જેવા વાહડા અમારે હારું અહીં મુકતાઈ ગયા. કે મૂર્ખ ના સરદાર, તને કહેતા હું થતું તું કે ભજીયા ઊના છે એમ, તે મને દજાડ્યો. આવા બધા એમ હેરાન કરવા બીજાને, બસ એમાં મજા એને, એમાં જ મજા આવે. ઘણા માણસો મેં એવા જોયા કે કોક દુખી થાય ત્યારે એ સુખી થાય, અને બીજા સુખી થાય ત્યારે પોતે દુખી થાય. હે, આપણે સ્વભાવ આવો હોય તો સુધારી જો, પાછા તપાસી લ્યો. બીજા સુખી થાય ત્યારે ભાઈ દુખી થાય, અને બીજા દુખી થાય ત્યારે આને મજા આવે, બહુ મજા આવે. ઘણા છોકરાના એવા સ્વભાવ હોય, મોટો થાય તો એવો જ થાય, ભૂખા કાઢ નાખ્યો. બોલો, એક મંદિરમાં તો બે વડીલ સુતા હતા, એક છોકરો આવ્યો તો બેન ધોત્યાને શેડા બાંધી દીધા. બોલો, આપણને તો એમ થાય કે આમ શું કામ, તો મજા આવે છે. થોડીક વાર થઈ હતી, એક બાપા ઉઠીને એકી કરવા આવ્યા, તો ઉપડ્યા તે પડે, એટલે એને મજા આવે, આવું જોવે ને એટલે મજા આવે. ખરેખર આ બધો તામસ ભાવ છે, હાસુરી ભાવ છે, બીજા હેરાન થાય ત્યારે આપણને મજા આવે છે, એટલે જ આપણે જમપુરી જઈશું. હે, બીજો કોઈ અર્થ નથી. નિષ્પેષયંતિ યંત્રેશુ તાનકુરાયમાનુ ગાહા, પછી ન્યાય એને યંત્રમાં પીલી નાખે છે. હે, શેરડીને જેમ કોલુમાં પીલે, માણસને એમ દૂધો પીલે, પીલી નાખે અને માલિક પરથી રહ કાઢ નાખે બધો હોય, અને પાછા એ રહ પાછા લોટા ફેરવી ને પીવે યમદૂતો આગ્રહ કરે એકાબીજી ને. આ હોટલમાં એકાબીજી આગ્રહ કરે નથી પાતા લારું એકાબીજી આમ ભટકાડીને ગ્લાસ પીવો પીવો એમ. આ યમદૂતો ટેસ્ટ મારે. એવમ વિધાસ્તે બહુશો યાતના પ્રાપ્નુવંત્યથ જરાયુદાંડોજ ભેજ સ્વેદાખ્યા ખનિચતે. ભગવાન કે છે કે માં આવી રીતે બહુ પ્રકારના દુઃખો યમપુરીમાં જીવ ભોગવે છે અને ત્યાર પછી જરાયુજ અંડજ ઉદ્ભિજ અને સ્વેદજ આ ચાર પ્રકારની ખાણીઓનામાં જીવને જન્મ આવે છે. જરાયુજ જરાયુજમાં માણસો આવે છે. જન્મ થતી વખતે જે જરામાંથી જન્મે ગર્ભાશયમાં બાળકની ફરતે જે ચર્મની કોથળી હોય એને જર કહેવામાં આવે છે. અને એવી રીતે ચર્મની કોથળીમાં અંદર બાળક તૈયાર થયા પછી જન્મે જરામાંથી એ જરાયુજ બધા કહેવામાં આવે છે. માણસ છે પછી પશુ છે એ બધા જરાયુજ યોગીવાળા છે. અને ઉદ્ભિજ એટલે પૃથ્વીને ફાડીને ઉગે એ બધી જ વનસ્પતિઓ ઉદ્ભિજ ખાણ કહેવામાં આવે છે. પછી સ્વેદજ સ્વેદજ એટલે ગરમીમાંથી થાય પરસેવામાંથી થાય. બહુ બફારો થાય અત્યારે થોડોક છે બહુ બફારો થાય એટલે એમાંથી જીવાણુ ઉત્પન્ન થાય અનેક એ સ્વેદજ યોની કહેવાય સ્વેદજ ખાણ. અને અંડજ એટલે પ્રથમ ઈંડું થાય અને ઈંડામાંથી જન્મે એ બધી અંડજ એટલે ચાર પ્રકારની ખાણ છે. ચાર પ્રકારની ખાણ 84 લાખ જન્મ આવે ચાર પ્રકારની ખાણમાં 21 લાખ આ બધા જન્મ પછી જીવને આવે છે એમ કે છે ખનિશ્ચતે. અને એ જન્મ મરણમાં તો એટલો બધો દુઃખી થાય છે એ કોઈ સીમા જ નહીં. ગર્ભવાસ મહાદુઃખમ જન્મ દુઃખમ તતો મહાત સર્વ્યાધિ દુઃખમ જરા દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ. પછી જરાનું દુઃખ વ્યાધિ દુઃખ મૃત્યુ દુઃખ વાહ દુઃખ ઉપર દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિકાદિ ત્રિવિધમ દુઃખમ માતશ્ચ તે જના. ભગવાન કે છે આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારના દુઃખ છે આદિ વ્યાધિ ઉપાધિ એ બધા એ દુઃખો એને સહન કરવા પડે છે. યથા કર્મ લભંતે વે રુદંતો ભુંજંતે તથા યથા કર્મ એને ભોગવવું પડે છે અને રોતો રોતો દુઃખ ભોગવે છે એટલે ભોગવવું જ પડે એમાં હાલે જ નહીં કાંઈ એમ. એટલે સંતો કહે છે દુઃખ છે અધિક આ સંસારમાં મુખે કયા ન જાય અધિક અંતારા થાકે હોળી પલન બોલાય જે દુઃખ છે અધિક આધી વ્યાધિની અંતરમાંથી એક પળ વાર પણ હોળી ઓલાતી નથી. એક પળ વાર નજર કરીને જો હૃદયમાં સતત હોળી હળગ્યા જ કરે છે આપણા હૃદય તરફ જોયા. ખબર નહીં આ ભયંકર બીમારી છે કારણ કે આ સંસાર છે એ આપણા કર્મ નું ફળ છે ભાઈ. જે રીતે કર્મ કર્યા છે એ રીતે આપણે ભોગવવા જ પડશે. છૂટી ગયો નથી.
અજી ત્રિવિધતા પે તપી રહ્યો સઘળો આ સંસાર જી પ્રાણ થાપો
આખો સંસાર લગે છે.
કાયા માયાને એ કારણે વેઠે વેદના અપાર જી દુઃખ છે અધિક આ સંસારમાં. બસ પછી જન્મ મરણમાં આ રીતે દુઃખ ભોગવા જ કરે છે. ત્રણ તાપમાં આધિ વ્યાધિ ની ઉપાધિ, આધિ વ્યાધિ અને ઉપાધિ. વ્યાધિ એટલે શરીરના જે દુઃખો હોય
હોય જ, કઈક ને કઈક તો હોય જ. આધિ વ્યાધિ ની ઉપાધિ અને આધિ એટલે મનની ઉપાધિ, માલિકો અંતકરણ નું દુઃખ. અને ઉપાધિ એટલે આમ અચિંતાની કઈક થી આવે અડીખેથી પડીખેથી. આ તૈણી માંથી એકાદું ધોવાની કા તૈણી હારે હોય વધુ ઓછું હાલ્યા જ કરતું હોય. આધિ વ્યાધિ ની ઉપાધિ. આધિ કઈક ને કઈક તો હૃદયમાં દુઃખ હોય જ. ઘરના માણે થોડુંક કહ્યું ન સાંભળ્યું હોય, સાજ મોઢું બગાડ્યું હોય તો પછી આખો દી આધિ હાલ્યા કરો દે. બહુ દુઃખ. પિતાજી વેઠ્યા હોય, માતાજી રીસાણા હોય, છોકરા જીમાનો હોય, નોકરી ગયા હોય ત્યાં ઠેઠ છે તે કંઈક બોલ્યા હોય એવું હોય તો તમે છૂટા થાવ. એ મનમાં બહુ દુઃખ થયા કરે. કંઈક તો એવું હોય કોઈને કહેવાય નહીં. હો, ઘણી વખત એવું હોય કોઈને કહેવાય નહીં, મૂંગું રહેવાય નહીં, સહેવાય નહીં, હોવાય નહીં, જગાય નહીં. ઉપાધિ ખરેખર થાય. આવ્યું હોય ને ખબર હોય કોક દી, કોખને જ ખબર પડે આ કેવું હોય. અને એ કેવું હોય તો કઈ કહેવાય જ નહીં જ પાછું. હા તો કે કહેવાય જ નહીં જ તો પછી વળો જ લેવાના. કેવી મુશ્કેલી હોય, આ વિચિત્ર મુશ્કેલી કહેવાય. આ બધી આધી કહેવાય. આધી મારે કહેવાનો અર્થ આધી નામનો તાપ. પછી વ્યાધિ. વ્યાધિ એટલે શરીરના દુઃખ. હે, બધું બરાબર હોય તો આંખ્યું બળતી હોય, આંખ્યું બધું બરાબર હોય તો માથું દુખતું હોય, બધું બરાબર હોય તો ગળાનું દુખે, એ રેડી હોય તો સાચીમ બળે, એ બરાબર હોય તો વાહો ફાટે. અત્યારે બધું બરાબર છે તો ગરમી થાય છે થકની. હવે આનું કોને કહેવા જવું બોલો. ઘણાને તો બહુ બફારો થઈ ગયો, ઉભાથી વ્યા જાય. એ કે આ બફારો નહીં હારો, જોયું જાય છે છેલ્લે ત્યાં યમપુરીમાં જે કુંડોમાં થાય એ સહન કરી લેવું. કુંડનો બફારો વાંધો નથી, પણ અહીં અત્યારે કેમ સહન કરવો. ગુણાતીતાનંદ સ્વામી કે શ્રીજી મહારાજની આગળ સભા થતી હતી તો જેમ ભાથામાં બાણ ભર્યા હોય એમ સભા થતી. કા એ વખતે કઈ આવા એમ્પ્લીફાયર વગેરેની વ્યવસ્થા નહોતી કે અહીં બોલીએ એટલે ક્યાંનું ક્યાંય સાંભળાય. સાંભળવું એને ન સાંભળવું એને બધા નડખે પડકે સોસાયટી વાળા રોડ વાળા બધા. પેલા આવું નતું. પેલા તો મહારાજ સભા કરીને બેસે તો ભગવાનના પગે થી માંડીને સભા ભરાય. હા નહીં, હકડાશમાં 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 કરીને બેઠા હોય તો આમ બસ. પછી પ્રભુ ઊંચે સ્વરે બોલે, સંત કે ભગવાન, તો જેટલા નજીક બેઠા હોય એટલા સંભળાય. એટલે સ્વાભાવિક છે માણસ નજીક બેસવાની જ કોશિશ કરે. અને બેતા 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 હા ભીસી ભીસી બે એટલે કે ભાથામાં બાણ ફેર્યા હોય એમ સભા ભરાતી. અને એ વખતે તો ઇલેક્ટ્રિક પંખા પંખા એવું કાંઈ નહોતું. અને કેવી બફારો કેવો થતો હશે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે એ સભામાં બેહીને જ્ઞાન શીખ્યા છે. હા, એમાં ત્વચાને ખુલ્લી મૂકી નથી કે ત્યારે આપણને થોડુંક તકલીફ થાય તો એમ થાય હું જાય મરાઈ ગયા. કંઈ વાંધો નહીં, આજ આવી ભરાણા કાલ નહીં આવી દિવસો આવી ફસ્યા ભાઈ આવી ફસ્યા. વિચાર કરજો આપણે તો થોડીક તકલીફ થાય ત્યાં મુશ્કેલી થાય છે. કાંઈક ને કાંઈક આ જગતમાં આવ્યા છીએ એટલે મુશ્કેલી તો રહેવાની જ. એ બરડો દુખે, વાહો દુખે, ગળું દુખે, માથું દુખે, પગના તળિયા પીંડી કળે, કેળ દુખે, કાંઈક ને કાંઈક વ્યાધિ હોય હોય ને હોય. તમારે છૂટક્યો જ નહીં બોલો. બધી વાતે સાનુકૂળ હોય તો કાંઈક તો તકલીફ હોય બોલો. એક ભાઈ સાવણીમાં આવ્યા હતા, ફોરમ વાંચ્યું હતા કે તમે કંકોત્રીમાં લખ્યું છે કે સાદુ ભોજન આપવામાં આવશે, પણ કે આ ગુંદીને ગાંઠિયા એ સાદુ ના કહેવાય, રોટલીને શાક હોય તો મજા આવે એટલું મારું સૂચન છે. કે બીજું બધું બહુ અનુકૂળ આવ્યું, એમ થયું કે આવી છાવણીમાં આવવું જોઈએ, આવું છાવણી કરવી જોઈએ, બધું બરોબર છે, પણ કે રોટલીને શાકની વ્યવસ્થા થાય તો સારું. બધું રેડી હતું તો એટલી તકલીફ પડી. વલભીપુરમાં અમે શિબિર કરી હતી, એક ભાઈએ સૂચનમાં એવું લખ્યું હતું કે જરા પાણી ખારું છે, મીઠું પાણી થાય એવી વ્યવસ્થા, પણ ત્યાં બાલમાં ક્યાં લાવવું, ત્યાં તો ખારું જ રહે. બધી સગવડતા ક્યાંથી કાઢવી ભાઈ? એટલે કઈક ને કઈક, કઈક ને કઈક રહેવાની જો ઉપાધિ તો આધી આ શરીરની પીડા, કઈક ને કઈક આ મચ્છરા કરડે ગો, બધી વ્યાધિ જ કહેવાય ને. પછી ઉપાધિ, ઉપાધિ એટલે બરોબર કથા સાંભળવા માંડી, વરસાદ દેવા માંડે, એ અવાજ આવે ને, પાણી પડે, આ બધી ઉપાધિ. અમારે હરજી ભગત જો બરોબર મજા આવી ત્યાં, ગઢા દાદા ગુજરી ગયા, ઈ કે શિબિર બગાડ્યા ડોહે, વેલો મળો ગયો તો સારું હતું, ઠીક છે. આ ઉપાધિ, હા શાંતિથી આપણે કથામાં બેઠા છીએ ત્યાં કોકનો ફોન આવે કે તમારે જલ્દી આવવું પડશે, કાં તો કે ભાઈ ને બાજુવાળા અરે ઝઘડો થઈ ગયો, સાચી ઝઘડો થઈ ગયો, કેળા ખાઈને એને સાલે આણી કોઈ નાખી, ભાઈ બોલ્યા તીખી જાણો, એમાં જરા લાતા લાતી થઈ ગઈ, જરા એ થઈ ગયું છે. આ ઉપાધિ આવી તમારે ગમે નથી એટલે હાલ્યા જ ઘરે આધી વ્યાધી ને ઉપાધિમાં હળગ્યા જ કરવાનું મરીએ ત્યાં સુધી. આમાંથી તો ત્યારે ઉગરીએ જયારે હરી પાસે પહોંચી જઈએ, પતી ગયું. ભગવાનના ધામમાં ભગવાન પાસે બેસી જવાય તો આ બધો ડખો જાય, આઈ નહીં જાય, કારણ કે જગત આખું કામ ક્રોધ ને લોભમાં જ થયું છે ને. એટલે કામ ક્રોધ મદ લોભની લાગી ઘેર ઘેર લાય રે ભરતી ધનને પ્રિયા રૂભાણું હળગતું હોય, હા કાં તો કોઈને કોઈ તપે ગયેલા હોય ઘરમાં ક્રોધ, અને કાં તો લોભ માં બળતા હોય, બાકી ચાલુ જ હોય. ધરતી ધન ને ત્રિયા તણો, હા ઝઘડો ઘરે ઘરે છે ભાઈ. અને કે છે કે આ ન હોય તો વગર વિવેકે બાંધે સંસારમાં, અને આમાંય બાંધે, બધું મૂકીને વ્યાય ગયો અને ઈવડે બાંધે, કાંઈ ન હોય તો એમથે અમથા બાંધે, ખબર નહીં એનું કારણ. તો કે વિના વિવેક વઢી મરે, વિના વિવેક વઢી મરે, બોડી બદલે કુટાય છે ને બદલે આ જીવ બિચારો એટલો બધો દુખી થાય છે કે એની કોઈ સીમા નહીં. વાત બહુ નાની હોય છતાંય પણ વિવેક વિના પરેશાન પરેશાન થઈ જાય. અને એટલે નારાયણ દાસે એમ કીધું અદભુત કીધું આ પંક્તિ.
ચક્રપાણી ના ચરણ વિના,
ચક્રપાણી એટલે ભગવાન જેના હાથમાં ચક્ર છે, પરમાત્મા કહેવાય.
એ જ ચક્રપાણી ના ચરણ વિના નથી શાંતિ લગાર.
કેટલી અદભુત વાત છે, ભગવાન સિવાય ક્યાંય શાંતિ બિલકુલ નહીં.
નારાયણ દાસનો નાથજી સદા સુખનો ભંડાર છે, દુઃખ છે અધિક આ સંસારમાં.
એક ભગવાનના ચરણ વિના ક્યાંય શાંતિ નથી. શાંતિ જોતી હોય હરિચરણમાં આવો. જગતમાં ક્યાંય શાંતિ નહીં મળે, આ તો સિદ્ધાંત કરેલો છે. એક વાર સાંભળો, અનેક વાર સાંભળો, હજાર વાર સાંભળો, તમે લાખ વાર સાંભળો, જેદી મનાય તેદી કામ થઈ જશે કે શાંતિ તો હરિ પાસે છે, બાકી તો ઉકળાટ છે. બહુ જાજા પૈસા ભાળો તો તમને શાંતિ થાય? કોઈ સ્વરૂપવાન સ્ત્રીને કોઈ નર જોવે તો હું એને શાંતિ થવા માટે જોવે એમ? હા, ઉદ્વેગ બળતરા શરૂ થઈ જાય. ખૂબ વિષય મળે તો શું એમાંથી શાંતિ થાય? કોઈ દી ન બને. શાંતિ તો ભગવાનને પામે તો થાય. આ સંસારમાં બિચારા દુઃખી માણસો છે, કઈ ને કઈ દુઃખ ચારેય બાજુ છે. કોઈ બેરો ને કોઈ બોબડો, કોઈ અંધ અપંગ, કોઈ લૂલો ને કોઈ પાંગળો, કોઈ કોઢવાળો શરીરે. આ બધી અશાંતિના કારણ. વિતવાળાને સૂત ના મળે, સૂતવાળો નિર્વિત. જેને બિચારાને ખૂબ રૂપિયા છે અને દીકરો નથી, દીકરા છે અને બિચારાને ખાવાનું નથી, બોલો મુશ્કેલી છે. જુગલ વસ્તુ જેને હોય, દીકરા હોય ને ખાવાનું હોય, તો બિચારો રોગી થયો હોય, કાં કહી ગયો હોય, ડગલી ડૂલ થઈ ગયો. સ્વામી કહે છે રૂપવંતી હોય એમાં ગુણ નહીં. કોઈ રૂપાળી બહુ હોય તો એમાં પાછા ગુણ નો, એનું કરવું હું. અને કે ગુણ વાળી હોય તો પાછું રૂપ નબળે. અને કા તો કે બે વાનું હોય, કાં વિધવા થઈ હોય ને કાં વાંજણી રહી હોય, એમાં કરવું હું તમે દખો રે. કંઠ વિના દુખી કામની, અંધ આંખ વિના બંધુ વિના દુખી બેંદડી, પુત્ર વિન દુખી માય. આ સંસારમાં આમ ચાલે. સ્થિતિ સરખે સદા નવ રહે, ચડતી પડતી થાય. કોઈની સ્થિતિ સદાય ને માટે સરખી રહેવાની નથી, ચડે અને પડે. માટે ભજો ભગવાનને, માટે ભગવાન ભજો ભગવાન. દાસ નારાયણ ગા સંસારમાં ઈશ્વર. એક કહે રે ધન માહરું, લૂંટી લઈ ગયા ચોર. એક કહે મારું ધન ચોર લઈ ગયા. બીજો કહે રે સુત માહરો, મૂવો આજ બપો. બીજો બીજી બાજુથી પોક મેલે કે આજ બપોરે મારો દીકરો મરી ગયો. એક કહે રે મારા દેહને આવ્યો રોગ અપાર. એક કહે કે હું તો બહુ માંદો થઈ ગયો છું, હવે કઈ કીધા ની વાત. ક્યાં બીજો કહે રે નાના બાળકા મૂકી મરી ગઈ ઘરની ના. બીજો કહે ભલામણ તું તો માંદો પડ્યો છે, પણ મારે ત્રણ ચાર છોકરા મૂકીને વહી ગઈ. કા મરી ગઈ ને કા વહી ગઈ હોય, બે માં દેખ્યું હોય. એક કહે છે વેપારમાં ખોટ ગઈ 1 લાખ. હમણે બધું એવું કે બહુ ખોટ ગઈ, બહુ ખોટ ગઈ, હેરાન થઈ ગયો છું. બીજો કહે મારો બંગલો બળી થઈ ગયો રાખ. બીજો કે ભલામણ અમારે તો હેળી ગયું તું, માંડ ઉગર્યા બધું બળી ગયું.
એક કહે રે પિતા માહરો મુવો કોલેરામાય, બીજો કહે રે બંધુ મારો રતિ અન્ન ન ખાય.
આજ આઠ દી થઈ ગયા મારા ભાઈએ અન્નજળ મૂકી દીધું. હે કે મારા બાપુજી તો ગયા કાલે.
એક કહે છે નથી દીકરા,
એક કહે દીકરા નથી હું કરું,
નથી બીજો કોઈ આધાર, બીજો કહે શી ગતિ થાશે માથે ઋણ અપાર.
કડી ખેતી બીજો કે હું થાય, આવું દેવું થઈ ગયું. જો તો ખરા તમે સંસારની દશા,
અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તેમજ અગ્નિ ભય થાય,
કા તો ખૂબ વરસાદ વરસે, જો ને આ સાલે હવે બહેન જ થતો નથી.
તીડ ઉંદર ને હિમનો ઉપદ્રવ આખો ગણાય.
તીડ ઉંદર ને આટલી બધી દવાઓનું સંશોધન થયું, આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું, તોય એ લોકો તો કે અમે તો તમને પૂગી જોડીશું એમ. બોલો, હા વીજમાં તો સરકારે 100 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. એ કે મેલેરિયા નાબૂદી, મચ્છર નાબૂદ થાય પછી મેલેરિયા નાબૂદ થાય ને. બોલ્યા કે અમે તો રોજના કેટલાય થપાબંધ પેદા થાય, જાઈને તમે ગમે એમ કરો તો. હે કેવું છે બધું, તીડ ઉંદર ને હિમનો ઉપદ્રવ આંખો ગણાય, કઈક ને કઈક, કઈક ને કઈક ઉપદ્રવ હાલ્યા જ કરે. માનવ એમ માને છે કે જો મેળ આવે ને તો જગત માંથી બધા રોગ કાઢી નાખવા છે ને, કોઈનું મૃત્યુ જ ન થાય એવી દવા ગોતવી છે. પણ એક રોગ ની દવા ગોતી રહે, ઠાકોરજી બીજો રોગ મોકલે. હે ક્ષય ની દવા જડી તો કે એની જડી તો કે કેન્સર મોકલી છે, એ કેવું તો કે એની નહીં જડે, એની જડશે તો કે બીજું મોકલી દેવું. કાં તો કે એની થાય જ નહીં. કાં તો કે તમે અમર થોડા રહ્યો, મૃત્યુ લોક તો નામ છે, એમાં તો ઉકળવું જ પડે, હાલે જ નહીં.
અનંત પ્રકારની આફતો આવે સંસારમાં, દેહ ધરીને દુઃખ ભોગવે અને પીડા પંડમાં થાય.
અનેક પ્રકારની આફતો આ સંસારમાં આવવાની, દેહ ધર્યા પછી બધા દુઃખ ભોગવવા પડવાના અને પીડા થવાની.
માયા મોહની જાળમાં સળગે આ સંસાર,
અદભુત અદભુત પંક્તિ.
માયા મોહની જાળમાં સળગે આ સંસાર, કોટિક કષ્ટ સહે સદા, કોટિક કષ્ટ સહે સદા ચરાચર નર ના,
ચરાચર નર નારીઓ કરોડો કષ્ટ સહન કરે છે, છૂટી ગયો નથી, સહન કર્યા. હવે કહેવાની વાત કહે છે,
ભક્તિ વિના ભવ દુખનો,
જો આ ભવના દુઃખમાંથી નીકળવું હોય તો ભજન કરો, સમય કાઢીને તમે ભજન કરો.
ભક્તિ વિના ભવ દુખનો કેદી આવે નહી અંતજી, શાસ્ત્ર ને સંતજી દુઃખ છે અધિક આ સંસાર. સંસાર
સના નાથ ને ભજ ભવ દુખ જય દી દુખ છે અધિક આ સંસાર
એમાં એમ કીધું કે જો સુખિયા થવું હોય તો પરમાત્માની ભક્તિ કરો. ગર્ભવાસ મહાદુખમ જન્મ દુઃખમ તતો મહત, કે ગર્ભવાસનું દુઃખ તો ભૂખા કાઢના કેવું છે, પણ જન્મનું દુઃખ તો કે એ તો એનાથી ભયંકર. ગર્ભમાં 9 મહિના સુધી દુઃખ ભોગવવાનું ભયંકર દુઃખ, અને જન્મ સમયે તો કઈ કહ્યા જેવું નથી. હા, એક પુસ્તકમાં મેં વાંચ્યું તો એમાં એવું લખ્યું છે કે લાલચોળ તપાવેલી કોશ માણસની છાતીમાં દબાવીને સોસરી કાઢવામાં આવે, અને એ વખતે એ જીવને જે પીડા થાય તે પીડાને 8 ગણવાની, એનાથી 8 ગણી પીડા જન્મ લેતી વખતે જીવને થાય. વિચાર કરો, હે, આટલું જબરજસ્ત દુઃખ. અને એટલે તો મુમુક્ષુ જીવાતમા કહે છે કે ગમે એમ થઈ જાય, પણ હવે જન્મનો આવો છે, આ જન્માઈ ગયું, જન્માઈ ગયું, આ એક માં થઈ થઈ હવે ફરી વાર કોઈ માં ન થવી જોઈએ, પતિ આ દેહ માંથી નીકળ્યા એટલે હરી પાસે જ પુગાય, બીજે અટકાય જ નહીં, ક્યાંય ક્યાંય રહીએ જ નહીં, ક્યાંય હેત રાખવું જ નથી કોઈ જગ્યાએ. ખલાસ, કોઈને વાલા રાખવા નથી મારા નાથ સિવાય, અમારો હરી જ એક અમને વાલો, અને હરિના જે હોય તે હરી ને હરિના જન મારે સગાને સંબંધી મીરા કે છે ને, મારે હગા તો હરી અને હરિના જન, બસ અમારે કોઈ નહીં, કોઈની સાથે પ્રેમ જરા પણ રાખો ને, કોઈ નહીં, હેતેથી આપણે હૃદયમાં તો આવવા જ નથી દેવાય. બાર બાર થી વ્યવહાર, માતા પિતા પુત્ર કુટુંબ સ્ત્રી કબીલા સંબંધી ભાઈ બહેન માસી ભાણિયા ફુવા કાકા બધા બાર બાર, અને મન મંદિર મેં તો મહારાજ એક, અવર કોઈ નહીં. હરી સાથે હેત કરીને જિંદગી પૂરી કરવી છે, અને છેલ્લો જન્મ કરી લેવો છે, બસ આવો ઠરાવ થઈ જાય તો જ આગળ વધાયો. તો પછી છે ને, ગમે એવી મુશ્કેલીઓ હોય ને તોય પણ જગ્યા કરીને ભજન કરી લ્યો, ગમે વાંટવાઈ ગયા હોય ને તો એમાં છીએ સમય કાઢીને, ગમે એટલું કામ હોય તોય જમી નથી લેતા, હે, ગમે એવું કામ હોય તોય સૂઈ નથી લેતા. બોલો, ખાઈ લઈએ છે, સુઈ લઈએ છે, પી લઈએ છે, હે, શારીરિક ક્રિયા ઝાડા પેશાબ નથી સમય કાઢતા, બધો બરોબર હિસાબ આમ મળું મળું હોય ને બરોબર આમ બધું 1-2 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય એમ હોય ને, પણ જો હે સંડા જવું પડે તો એ બધું એમનામ હેઠું પેન ને કાગળ ને સોંપડો ને કેલ્ક્યુલેટર ને બધું મૂકીને પેલા ઓ કામ પતાવવું પડે, નહીં તો કામગીરી ઝાઝી વધી જાય. હા, એમાં હાલે કોઈનું? અરે એવા કામ આપણે તત્કાલ કરી લઈએ, આ તો આત્માના કલ્યાણનું કામ છે, હે, આ તો હરી સંભાળવાનું કામ, તે તો પહેલા થઈ જ જવું જોઈએ. હા, દરેક મુમુક્ષુએ વહેલા ઉઠીને 2-4 કલાક તો ભક્તિ કરી જ લેવી, પછી સંસારમાં ખાબક ઊંધે માથે હાલ સુધી. હા, આખું ઘર હૂતું હોય, સારો સંસાર હૂતો હોય, ત્યાં ભગવાનનો ભગતો વહેલો ઉઠીને ધ્યાન માળા કીર્તન માનસી પૂજા પાઠ વાંચન બધું કરી વાળે 2-4 કલાક, હે, અને પછી હવની આરે જોડાય જાય, આવી જાવ માંડી કૂટવા હાસુન ખોટું હોવા આજ સુધી, પછી પછી ઉતરી પડે, અને હાજે બધું જ્યાં સ્ટોપ થાય એટલે ઈવડો એ ઉપડે સીધો, ક્યાં તો હરી કે ઘર, 2 કલાક જશું, કીર્તન કરશું, કથા કરશું, ધૂન કરશું, સંતો મનનીય વાત કરે સાંભળશું, ચેષ્ટા બોલશું, હરિ સંભાળશું, અને ઘરે આવીને ઊંઘી જાવ. આ હરિભક્તનું જીવન છે, અને એમ જીવે એ છેલ્લે શરીર છૂટે એટલે હરિ પાસે જ હોય. કાં તો જીવો છે હું, ક્યાંય ભરાય પડે એવું નથી જીવો. ગર્ભવાસ મહાદુખમ જન્મ દુઃખમ તતો મહત, વ્યાધિ દુઃખમ જરા દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ, એક પછી એક. કયું? તો કે પેલા ગર્ભવાસ નું દુઃખ, પછી જન્મ નું દુઃખ, પછી વ્યાધિ દુઃખ, પછી રોગ થાય ભાજ ભાતના, પછી જરા દુઃખમ, પછી ગઢપણ આવે, ગઢપણ એ બહુ મોટું દુઃખ. હા, હરખું જીવાય નહીં, જલ્દી મરાય નહીં, ઉભું થવું હોય થવાય નહીં, અને પાછું બેઠું રેવાય નહીં. તો હવે આમાં કોઈ ગઢા નથી ને, એને પૂછી ખબર પડે. વૃદ્ધાવસ્થા તો બહુ ખરાબ થાય. ઓલા નરસિંહ મહેતાને ભજન માં કીધું છે, પાદર પરદેશ થયા અને ઉમરા તો ડુંગરા થયા કે, પછી ઉમરો ઉલંગવો હોય ને તો ડુંગર ઓલિંગ્યા જેવું લાગે, અને પાદર પૂગવું હોય તો એમ થાય કે આ હા આફ્રિકા ને અમેરિકા જવું છે. એટલું છેટું તો ગામનું પાદર લાગે વૃદ્ધાવસ્થામાં. આ ઘણા વૃદ્ધો ને બિચારાની ઈચ્છા તો હશે કે આપણે તો હા નવરા કામ કઈ નથી, સામણી જઈએ તો સારું, પણ અહીં આવીને કરે શું? બોલો, ગઢા માણા એનું કોણ બાવડું પકડે, એને કોણ હાથ પકડે, એને કોણ અહીંથી અહીં લઈ જાય ને અહીંથી અહીં લઈ જાય? તકલીફ જરાક વધુ ખવાઈ ગયો જાડા થઈ જાય, હે જરાક ઓછું ખવાનું હોય ચક્કર આવે, માપો માપ ખવાવું જોઈએ, માપો માપ બધું ટાઈમ ટાઈમ થવું જોઈએ, વૃદ્ધાવસ્થામાં ક્યાંથી મેળાવે? અને એટલે અમે કહીએ છીએ કે હજી જુવાની છે, શ્રાવણી શિબિરમાં ભજનના ઢગલા આમ કમાઈ લો એમ. ઘણા એમ કે છે કે આંખે ભળાય નહીં, કાને સંભળાય નહીં, કાંઈ હલાય નહીં, પછી શ્રાવણ એમ જાઉં, પછી તને શું કરવું અહીંયા અમારે? હે શિયાળીયા સૂચી લીધેલા શેરડીના ડાંડલા જેવાના અમારે કરવા હું? નકામાં નડે પછી. માટે એક પછી એક દુઃખ આવે છે, વ્યાધિ દુઃખમ જરા દુઃખમ, આ ગઢપણનું દુઃખ ભયંકર દુઃખ છે. અને નિષ્કાન સ્વામીએ તો તારણ કાઢીને એવું લખ્યું, ગઢપણમાં મોટું દુઃખ એ કે ઘરના કોઈ સાંભળે ને એ દુઃખ બહુ મોટું. અને ગમે તેમ હોય, એક દિવસ એ જ ઘરમાં એની આંખ ફરે એટલે બધા એ ખૂણા ઉભા રહી જાય એવો હાંકોટો બોલતો હોય. હા, અને પોતે આમ ધારે ને તો કાંઈ નું કાંઈ ઘરમાં થઈ જાય, એ જમવા બેહે તો અડધું ઘર હાજર રહેવું પડે. અને જરાય ખાવું મળું આમ લાગે તો થાળી આખી ફગાવે, મારી કેનો ઘા કરી દે એવો આંકોટો હોય એનો. હા, અને હુકમ થાય તો આખા ઘરના બધા આમ ઘેંગે ફેંગે થવા માંડે કે ભારે કરી ભાઈ ખીજાણા, ભારે કરી ભારે કરી. અને એ જ ઘરમાં પછી કોઈ સાંભળે નહીં. એની દિવાલ, હે એના એ કબાટ, એના એ જ હોય લાદીન, એના એ દાદરાન, એના એ રહોડાન, એના એ થાળી વાટક્યાન, પણ આનું પછી કોઈ સાંભળે જ નહીં. જે થાળી વાટક્યાન ઘા કરતો ને એના એ થાળી વાટક્યા એમને ફાસવી રાખવા પડે, પછી મોળું ખારું કહેવાય નહીં, તનવાનું ખાઈ લેવાય, ઉપાધિ થઈ જાય મોટી. જરા દુઃખમ, આ વૃદ્ધાવસ્થાનું દુઃખ છે. અને સંસારમાં તો એવું જ, તમે રળીને જ્યાં સુધી લાવતા હો ત્યાં સુધી જ તમારી કિંમત. રળતા બંધ થાવ એટલે પતી ગયું. પૂછી જોજો, જે કાંઈ રળીને નથી દેતા ઘરે એને પૂછો કે તમારા નામ ઉપર આવક ઘરમાં બંધ થયા પછી તમારી આબરૂ ઘરમાં કેટલી છે? એવડાય કહે છે કે કાંઈ કહેવા જેવું નથી. મને તો ઘણાએ વાત કરેલી છે એટલે કહું, અને અમે તો સંત ખરા ને, એટલે અમને લોકો આવીને સુખ દુઃખની વાતો કરે. અમારા સંતને તો વૈરાગ્ય ને વૈરાગ્ય જ રાખે, લોકો આવીને દુઃખની વાત કરે ને અમને વૈરાગ થાય, દુઃખની વાત કરે ને અમને, અને હાંજ પડે એક બે તો દુઃખી આવી જ ગયા હોય. સ્વામી શું કહીએ તમને? પછી અમારે પૂછવું પડે છે, આશ્વાસન આપીએ, પણ અમને વૈરાગ્ય તો અભિવૃદ્ધિ થાય જ હો, અમને એમ તો થાય જ, સારું કર્યું નો ફસાણા, જો બિચારો કેવો દુઃખી થાય. કોઈ કે હવે આમ છે, કોઈ કે ભાઈ વારે ઝઘડો થયો છે, કોઈ કે દેવું થઈ ગયું છે, કોઈ કે ધંધામાં ફસાઈ ગયા છે, કોઈ કે આ છે ને તે છે ને ફલાણું છે ને ઢીકડો છે, હાંજ પડે બે ચાર દર્દી તો એવા આવે દુઃખી દુઃખી, ત્યારે એમ થાય કે આહા સંસાર તો ભયંકર છે ભાઈ, કાંઈક ને કાંઈક દુઃખ હોય હોય ને હોય, એમાં ભયંકર દુઃખ જરા દુઃખ. ઘણા વૃદ્ધોએ મને ફરિયાદ કરી છે કે અમારા દીકરાને કાંઈક તમે કહો ને, આવું તો કેટલાય કહ્યું છે. કા શું કહીએ કે છે, પૂજાય નથી કરતો અને માળાય નથી ફેરવતો, એ કાંઈ નહીં કે, ક્યારે ઘરે આવે એ નક્કી નહીં. બોલો,
છોકરાની ચિંતા ગઢપણમાં બહુ રહેશે. એક વડીલે તો મને આવીને એમ કીધું તું, સ્વામી
કોઈને કહેવાય નહીં પણ તમને કહો, મિત કોને? તો કે તમે સંત છો એટલે તમને કહેવાય, મિત કહો. તો કે મારા દીકરાના લગ્ન છે અઠવાડિયા પછી, મિત. હા, તો કે લગ્ન આવ્યા ને એટલે બધા ભેગા થયા ને, પછી હગા બધા વ્યાઈ ગયા એટલે મારા બધા છોકરા એ ને બધા ઘરના એ મને એક બાજુ બોલાવી, અને મને કે શું કીધું ખબર છે? મેં શું કીધું? મને એમ કીધું કે લગ્ન પૂરા થઈ જાય ત્યાં સુધી એક શબ્દ બોલ્યા તમારી વાત છે. મેં કહ્યું એવું કહ્યું તક? મને કીધું, તરત કહી દીધું, સાફ કહી દીધું. મને કે તમારે કઈ બોલવાનું જ નહીં, અમે ક્યાંય એ રીતે સમજા લબર સ્ટેમ્પ જેમ કામ કરવા નહીં તો ભૂખા કાઢ નાખ્યું. હા ભાઈ, મેં કીધું હવે તમે શું કરશો? તા કે હવે આપણે શું કરવાનું સાનમાનું? મેં કીધું સાનામાં જ રહેજો, બોલતા જ નહીં. તમારે શું છે? તો કે હવે સ્વામી, હવે આપણે તો ભલામણ છો કેમે કરીને મેળવું હોય ને મારા બેટા ઉડાડવા માંડે એટલે અમે કીધું જે ઉડાડે હવે તમારે ક્યાં જાદુ જીવવું હોય? કાંઈ નહીં કે. મને કે ઓલા ફોટાવાળા ને ઓલા ફોટાવાળા ને આટલું તો અત્તર લાવ્યા કે. અને મને કે ઓલા કૂદવા વાળા હોય તો આવવાના છે. મેં કીધું ઈ વળી હું? તા કે ઈ કૂદે મળી કરી કે હોય નહીં. તો કે હા. મને કે પૈસાનો ધુમાડો કરી નાખ્યો. મેં ધુમાડો કરે કે જે કરવું એ કરે. બોલો હે, તમારે શું આમ થાય? તમારી પાસે હોત તો એ કઈ, તમે તો કઈ ધર્માદો કરવાના નહોતા. તો કે અમારી જીગર નો હાલે ને કે તમે તો કઈ, મેં કીધું કરવાના હતા નહીં, કથા નહોતા કરાવવાના કે કઈ ઉત્સવ નહોતા કરાવવાના, મૂર્તિ નહોતા થાપવાના. તો કે જીગર નો હાલે ને, કઈ તમારી નો હાલે તો કઈ નહીં, છોકરાની હાલે છે ને હે, તમારી નજર સામે હાલે છે ને તો ખરેખર હાલે છે. આવું છે. અને ખરેખર એનો સ્વભાવ એવો હોય, આમે વાપરવાનો દે ને આમે ન વાપરવા દે. તમે એમ કહો ને કે મારા આટલા હજાર મંદિરમાં આપી દેવા તોય ગઢાય એમ કે, શરમ થાય છે કઈ? વિચારીને બોલ હે, આપી દેવાતું છે? તો ઓલા કહે છે કે ના, ન દેવા જો કાંઈ નહીં, બાકી વિષયમાં તો અમે તમારું માનવાના નથી. અને છોકરા પાછા બાપા ધર્માદો કરવાની ના પાડે ને તો એ માને હો. સારું, પિતા કેમ કરવું જોઈએ, પણ બાપુજી જો ટીવી લાવવાની કે બીજામાં મોજ શોખમાં વાપરવાની ના પડે ને તો તરત એમ કે બુઢા નું ખબર પડે. છોકરા હોશિયાર કે એમાં તો એને શું ખબર પડે આજનો જમાનો કેવો છે એમ. એટલે ગઢપણમાં આવા બધા દુઃખ અનેક પ્રકારમાં જીવને હોય છે. જરા દુઃખમ, પછી મૃત્યુ દુઃખમ, એક એક રૂમાળે કરોડ કરોડ વીંછીની વેદના થાય છે મરવા ટાળે. આવી રીતે જરા દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ પાછું આનું આ ફરીવાર જન્મ મરણ મૃત્યુ ગર્ભવાસ જન્મ મરણ મૃત્યુ ગર્ભ વારંવાર એક ધરવા એવા જ કરે છે. આધ્યાત્મિકાદિ ત્રિવિધમ દુઃખમ માતસ્તે જનાહા યથા કર્મ લભંતે વે રુદંતો ભુંજતે તત્. આવી રીતે આદિવ્યાધિ ઉપાધિ વગેરે દુઃખો જીવ ભોગ્યવા જ કરે છે. એમાં પોતપોતાના કર્મ પ્રમાણે રડતા રડતા આ બધા દુઃખો જીવને ભોગવવા જ પડે છે. યુગાનાં ચ સહસ્ત્રાણી શતાની ચ પુનઃ પુનઃ સહસ્ત્ર યુગો, હજારો વર્ષ સુધી આવી રીતે જીવ ભ્રમંતી તાસુ તે જીવા ભૂરી દુઃખમયેષુ ચ. ભયંકર દુઃખોમાં જન્મ મરણમાં એમનમ ભ્રમા જ કરે છે. પ્રાપ્નુવંત્યા શ્રુતિરિથમ ક્વાપી, અદભુત વાત આવે છે હવે, અદભુત એમ. હરિગીતાનો ચોથો અધ્યાય ભગવાન માતાને અંતમાં બહુ સરસ વાત કરે છે કે આવી રીતે જન્મ અને મરણના પ્રવાહમાં વહેતા જીવને ભગવાનની કૃપા વસાત નૃદેહમ લભંતે. ક્યારે માણસનો અવતાર મળે છે, ક્યારે ભગવત કૃપાથી અને માનવ શરીર મળે છે. ભવ મુક્તિ એક સાધનમ, અને એ માનવ શરીર કેવું છે? તો કે કલ્યાણનું એક સાધન છે. ભગવાનની કૃપા થાય અને માનવનું શરીર મળે અને જીવ જો ખરેખર ભગવાન ભજી લે તો મહદ ભાગ્યશાળી કહેવાય. પરમાત્માની કૃપાથી જ આ માનવનું શરીર મળે છે, નહીંતર ક્યારેય મળે નહીં કોઈ દિવસ. તમ પ્રાપ્ય હેતુ સત્સંગમ કૃત્વા, અને માનવનું શરીર જેને મળ્યું છે ને તે માનવનું શરીર પામ્યા પછી જો સત્સંગ કરી અને પરમાત્માની ભક્તિ કરે તો ભુક્તિ મળે અને શેફ સીતા મુક્તિ પણ હે માતા એમને મળે છે. આટલો બધો જબરજસ્ત સત્સંગનો પ્રભાવ છે કે સત્સંગ કરે અને ભક્તિ કરે તો ભુક્તિ ચ શેફ સીતા મુક્તિ લભંતે જનની હે માં ચોક્કસ ધ્રુવમ. માટે કહીએ છીએ કે સત્સંગ કરો અને ભક્તિ કરો એમ, બે વાનું મળશે. એ સત્સંગત સ્યાદો સંજતે ત્રકબુદ્ધય કૃષ્ણ ભક્તિ વિહિનાસ્તે દુઃખમ જ્ઞાનતે પૂર્વવત. અને જે માણસ સત્સંગનો ત્યાગ કરે છે, કુસંગ કરે છે, કુબુદ્ધિ વાળા આ માણસો પર સ્ત્રીયાદિકમાં ખરેખર આસક્તિ વાળા થાય છે, પારિકા ધનમાં પ્રીતિ વાળા થાય છે, અને ભગવાનની ભક્તિ વિનાના આ જે માણસો છે તે આગળ કહ્યા એ બધા જન્મ મરણ લખચોરાશી ગર્ભવાસ નરક કુંડના દુઃખો પામે છે. હા, કુસંગી માણસોને આવા દુઃખો મળે છે. ભગવાનનો જેને આશરો થયો છે, સત્સંગ થયો છે, એને માટે જન્મ મરણ ને જમપુરી હવે છે નહીં. એમ યમદૂત કરાન પ્રાપ્યા મહતિર્યાંતિ યાતનાહા યોનિશ ચતુર્શીતિમ ચ લક્ષ્મણાની પુનરેવતે. અને એવા જે પાપી જીવો છે તે યમદૂતના હાથમાં જાય છે અને ત્યાં ભયંકર યાતના પામે છે, અને વળી પાછા ચાર ખાણની યોનિમાં જાય છે અને 84 લાખ જન્મ ભોગવે છે. વારંવાર એનું એ થયા કરે છે. એવમ સંસ્કૃતિ દુઃખમીએ પશ્યંત્યંત્ર મુહૃણામ. આવી રીતે સંસ્કૃતિના ભયંકર દુઃખોને વારંવાર તે માણસ જુએ છે. તેષામ મુદાયતિ વૈરાગ્યમ સત્સંગા તચ્ચ વર્ધતે. જે માણસ આવી રીતે સંસ્કૃતિમાં થનારા દુઃખો, જન્મ મરણ લખચોરાશી ગર્ભવાસ વગેરે દુઃખોને જે માણસ જુએ છે તે માણસને સત્સંગના પ્રભાવથી વૈરાગ થાય છે, વૈરાગ થાય છે. ભગવાને માતાને આ બીજો પ્રકાર આવી રીતે વર્ણી બતાવ્યો કે દુઃખ દર્શનાર્થ. આવી રીતે જગતમાં જે દુઃખો પડે છે, ભોગવવા પડે છે, એ બધા દુઃખોને જેની આંખ ભાળે, જેની બુદ્ધિ આ દુઃખોને પકડી શકે અને એમ નામ દુઃખોનું ચિંતન સમજીને કરે અને વિચારે, તો ભગવાન કહે છે કે તેષામ ઉદેતિ વૈરાગ્યમ, એમ એને વૈરાગ્ય થાય જ. અને પછી એ વૈરાગ સત્સંગ કરવાથી વૃદ્ધિ પામે છે. થયેલો વૈરાગ સત્સંગમાં આવવાથી જળવાય છે, વધે છે. તતો વિરક્તા કુર્વંતી દુઃખ ક્ષય ભયોજ્જિતમ. અને ત્યાર પછી એ વૈરાગ્યવાન પુરુષો દુઃખ અને ક્ષયના ભયને છોડીને અતિશય વૈરાગ્યવંત હોવાને કારણે કોઈ પણ પ્રકારની ફિકર અને ચિંતા કર્યા વિના ભગવાનનો આશ્રય કરે છે અને સદા આનંદમાં રહ્યા થકા પરમાત્માની ભક્તિ કરે છે. અને દુસંગ સહ ભીતા અને કુસંગ થકી હે માં એ જીવ બહુ બીવે છે. જો એને જમપુરી ગર્ભવાસ મરણ વગેરેનો ભય નથી, હા તો કઈ સમજે છે કે આપણે હવે ભગવાનના આશ્રય થયા છે એ નહીં, પણ કુસંગથી બહુ બીવે છે. કારણ કે કુસંગનો સંગ થાય ને તો જન્મ મરણ ને ગર્ભવાસ ને એ બધું આવે, લાગુ પડે તરત.
વૈરાગ્યહીનસ્ય સુખમ નાસ્તિ.
ભગવાન કે છે માતા ને, અદભુત શ્લોક છે.
વૈરાગ્યહીનસ્ય સુખમ નાસ્તિ.
વૈરાગ્ય વિનાના માણસને સુખ નથી. આનો અર્થ
વૈરાગ્યહીનસ્ય સુખમ નાસ્તિ,
સુખ નથી એને, અને કદાશ સુખ છે તો નાસ્તિ દુઃખ વિવર્જિતમ. કદાચ સુખ છે તો એ સુખ દુઃખ વિનાનું નથી, એમ એના સુખ ભેળું 90% દુઃખ ભળી ગયેલું હોય.
ભક્તિર્ન વર્ધતે પુંસામ વૈરાગ્ય વિના ધ્રુવમ.
બહુ સચોટ વાત કરી છે, અતિ સૈદ્ધાંતિક બાબત છે કે વૈરાગ્ય વિના કોઈ દિવસ જીવની ભક્તિ વૃદ્ધિ પામતી નથી. ખલાસ, વૈરાગ હોય તો જ ભક્તિ વધે, નહીતર વધે નહીં કોઈ દિવસ. જેમ પૃથ્વીમાં મૂળિયા જેના હોય એ ઝાડ જ વધે, મૂળિયા ઉખડી ગયા પછી વધે નહીં.
ભક્તિર્ન વર્ધતે પુંસામ વૈરાગ્ય વિના, કોઈ દિવસ વૈરાગ્ય વિના ભક્તિ વધતી નથી. માયિકેશુ વિરક્તાનામ પદાર્થેશુ વિવર્ધતે.
અદ્ભુત વાત કરે છે. કૃષ્ણે અનુરાગો જનની તેન યાંતિ પરામ ગતિ. જેને પરમાત્માના ભક્ત ભગવાનમાં પ્રીતિવાળા છે એને પછી માયિક એવા તમામ પદાર્થોમાં વૈરાગ થાય છે, અને બધાય પદાર્થમાં જ્યારે એને વૈરાગ થાય ત્યારે કૃષ્ણે અનુરાગ, ભગવાનમાં જે રાગ થાય છે તે રાગ પછી ક્યારેય એનો ઉણો ન થાય, ગૌણ ન થાય, નાશ ન થાય, એવો અદ્ભુત રાગ થાય છે. કૃષ્ણે અનુરાગો જનની તેન યાંતિ પરાન ગતિ. પછી એ ભગવાનમાં જે રાગ થયો છે ને એ રાગે કરીને એ પરાગતિને પામે છે. આખી વાત સમજાણી? ગમે તે પ્રકારે કરીને જગતમાંથી વૈરાગ્ય પામો અને ભગવાનમાં રાગ કરો. જગત નો અભાવ એનું નામ વૈરાગ્ય, અને ભગવાનમાં રાગ એનું નામ ભક્તિ. હા, ભગવાનમાં રાગ થાય અને તેને કરીને તે પરાગતિને પામે છે એમ ભગવાને માતાને કહ્યું છે.
સ્વરૂપ મિથમ જનયત્રિતુભ્યમ પ્રોક્તમ વિરક્તે સહકારણે વદામિ ભક્તે રથ તન્મુમુક્ષો રભિષ્ટદાયા ભવ પાશ બંધાત.
છેલ્લા શ્લોકમાં ભગવાન માતાને કહે છે કે માં, હે જનયત્રી, આવી રીતે મેં તમને વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું, અને વૈરાગ્ય કઈ રીતે ઉત્પન્ન થાય એ પણ અતિ વિસ્તારથી લાંબુ વર્ણન કરી તમને સમજાવ્યું કે વૈરાગ આને કહેવાય, અને વૈરાગ આવી રીતે ઉત્પન્ન થાય, અને વૈરાગ ન હોય અને આ મુશ્કેલી છે, વૈરાગ થાય તો જ મોક્ષ થાય. આ બધી વાત હે માતા મેં તમને સમજાવી. હવે વદામિ ભક્તે રથ તન મુમુક્ષ અભિષ્ટ દાયા ભવ પાશ બંધા. હવે મુમુક્ષને માટે અતિશય અભિષ્ટ, અતિશય વાલી, જરૂરી અને ભવ પાશમાંથી છોડાવનારી એવી જે ભગવાનની ભક્તિ, એનું સ્વરૂપ હું તમને કહું છું. હવે હરિગીતાનો છેલ્લો અધ્યાય એક રહ્યો, કાલ અને પરમ દિવસે ભક્તિનું સ્વરૂપ અદભુત વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લો અધ્યાય મોટો છે, અને ભક્તિ ખરેખર અદભુત ચીજ છે, અને એ ભક્તિનું વિવરણ આપણે આવતીકાલે કરશું. અત્યારના સમયે કથા વિરામ થાય છે.